शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम्। अणुमाप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। परात्पराय सर्वाधाराय सर्वनियामकाय सर्वप्रकाशकाय सर्वकर्मफलप्रदात्रे सर्वहितकर्त्रे सर्वान्तर्यामिणे सर्वावतारिणे सर्वोपरि अवतारि श्री स्वामी नारायणाय नमो नमः। ज्ञानानंद एक स्वरूप सर्व कारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंदाई ने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी ने नमो नमः। कठिन तपकारिणे एकाकी वनवासिने कंद फूल फलाशिने महातपस्विने महातेजस्विने बाल मुनये श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। साधु सेवा परायणाय साधु संपोषकाय साधु संरक्षकाय साधु हृदयाय साधु प्रियाय साधु जन मध्यवासाय सर्जुदासाय नमो नमः। बालरूपाय महामनोहराय मंदमुखहासाय कोमलांगाय मातृभक्त्यंक गताय श्री घनश्याम महाराजाय नमो नमः। अखंड हरि रूप निमग्नाय महासमर्थाय सर्व परमहंस मुख्याय उभय देशाचार्य उपरि सद्गुरुवर्य श्री गोपालानंद स्वामीने नमो नमः। हरि गुरु तुल्य सत्संग मातृ मुक्तानंद मुनये नमो नमः। सर्वपरिनिष्ठावते गुणातीतानंद स्वामीने नमो नमः। पंडित प्रवर नित्यानंद मुनये कविवर ब्रह्मानंद मुनये दासमूर्ति सुखानंद मुनये त्यागमूर्ति कृपानंद स्वामी ने सिद्धानंद स्वामी ने सेवक मूर्तये सिद्ध मूर्तये श्री शतानंद स्वामी ने एवं स्वरूपानंद स्वामी ने परम स्नेही सच्चिदानंद स्वामी ने नमो नमः। समाधि निष्ठ व्यापकानंद स्वामी ने विद्वद्वरे योगानंद स्वामी ने बुद्धिमते श्री चैतन्यानंद स्वामी ने व्यवहार कुशल आनंदानंद मुने नमो नमः। वचन सिद्ध भाई रामदास स्वामी ने वैराग्य मूर्ति निष्कुलानंद स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने हरिवचन मूर्ति श्री भाई आत्मानंद मुनय इत्यादि सर्व परमहंसेभ्यो नमो नमः। मम गुरु श्री राधा रमण स्वामी चरण कमलेभ्यो नमो नमः। सर्वधामस्थ सर्वमुक्तेभ्यः प्रकट साधु हरिभक्तेभ्यो नमो नमः। सर्वे वाला संतो वहलारी भक्तो गई काले आपने शिक्षा पत्री में 68मो श्लोक जे माणस जेवा गुणे युक्त होय ते माणसने तेवा गुणने अनुसारे बोलावो अन्यथा न बोलावो ए श्लोक ऊपर चर्चा विचारणा करता था। आगळ जेटलो पार्ट बाकी छे ए आपने आगळ प्रस्तुत करू छूं। भारवी कवि एवं कहू छे के हितम मनोहारी च दुर्लभम वचः। खरेखरु गमी जाय मन ने हरे एवं हितकर वचन दुर्लभ होय छे। पण भगवाने आपणने बहु बधा विवेक शीखवाड्या छे। बस एने याद राखी अभिमान छोड़ी ए आज्ञाने अनुसरीए सुख एमां छे। भगवानी जे आज्ञा छे के जे जेवा गुणे युक्त होय तेने तेवी रीते ज बोलावो ए आज्ञा आपणे न पाळीए तो आपणने शुं नुकसान थाय ए बाबते आपणे विचारवुं छे। सौ प्रथम तो સામાન્ય માણસનું આપણે જો સન્માન યોગ્ય રીતે ન કરીએ, એને પ્રેમથી ન બોલાવીએ, એને ઘટતો આપણે વિવેક ન દાખવીએ તો એનું અપમાન થાય છે. આપણે આમ કાંઈ અપમાન કર્યું ન હોય પણ આ અપમાન થઈ ગયું. ઘણી વખત આપણે એવું માનતા હોઈએ છીએ કે મેં ક્યાં ગાળી દીધી, મેં શું એનો તિરસ્કાર કર્યો. અરે ભાઈ, કરવા યોગ્ય આદર ન કરો એ જ એનું અપમાન છે. દંડો લઈને મારો ત્યારે અપમાન થાય છે એવું નથી હોતું. સમજણ સુધારીએ આપણે કે અપમાન કોને કહેવાય. ઘણા માણસની આમાંના અપમાન વિશેની પોતાની આગવી વ્યાખ્યા હોય છે કે મેં પણ શું એનું અપમાન કર્યું, શું મેં કહી નાખ્યું, શું કરી નાખ્યું, શું છે પણ. કારણ કે એણે કાંઈ કર્યું ન હોય ને એટલે એના મનમાં એમ જ રહે મેં કાંઈ કર્યું, તે કાંઈ ન કર્યું ને એ જ અપમાન છે. તારે કરવાનું હતું, હામાં ઉઠવાનું હતું, હાથ જોડવાના હતા, એને પ્રેમથી બોલાવવાના હતા, એને આસન આપવાનું હતું, એ ન કર્યું ને એ જ અપમાન. અને તું એવું શું ગોક ગોક કરે છે, મેં શું અપમાન કર્યું, મેં શું અપમાન કર્યું, તે ન કર્યું એ અપમાન, તારે કરવાનું હતું. ખ્યાલ આવ્યો? આપણા મગજમાં શું હોય છે, મેં શું અપમાન કર્યું, તે સ્વાગત ન કર્યું, કરવાનું હતું એ ન કર્યું, એ જ અપમાન. વાલા ભક્તો, આવું જ્યારે અપમાન થાય ત્યારે અણધાર્યું દુઃખ આવી પડે છે. અણધાર્યું, વણ ચિંત્યું, વણ કલ્પ્યું, જેની આપણને સપને ખબર ન હોય કે આમાંથી આપણે આટલા બધા દુઃખી થશું, એવું થઈ પડે છે. અને સમજાય તો સમજાય, નહીંતર એમ જ રહ્યા કરે કે મેં કાંઈ કર્યું નહીં તોય મારે માથે આવું, મેં કાંઈ કર્યું નહીં તોય એને ભારે દુઃખ લાગી ગયું, મેં કાંઈ કર્યું નહીં. એમાં વળી આમ પાછા ઉપર જતા આપણે એનો જ વાંક કાઢ્યા કરીએ ઠેઠ સુધી, અને દુઃખી આપણે થયા હોઈએ અને વાંક એનો કાઢીએ, એનો જ વાંક હતો અને એની જ ભૂલ હતી, તો એ દુઃખી થવા જોઈએ ને? હેરાન તો આપણે થઈ છીએ, માટે આપણો હશે એના કર્મ આપણે ભોગવતા હોઈએ, આપણે હશે તર ભોગવતા હોઈએ, આપણે સ્વીકારવું જોઈએ. દુઃખ ભોગવતા હોઈએ, હેરાન થતા હોઈએ તો પણ પાછા આપણે હા ખોટી રીતે ભગવાન મને દુઃખ દે છે એમ કહેતા હોઈએ, શરમ ન આવે. ભગવાનને કોઈ દી ભૂલ થાય ખરી, કોકના કર્મ કોકને વળગાડે છે ઠાકોરજી. આપણે કાંઈક કર્યું હોય તો જ આપણે ભોગવવું પડે છે, નહીતર કદી ભોગવવાનું થતું જ નથી. ભોગવું તો કાંઈક હશે. વેઠું, હેરાન થયા, દુઃખી થયા, સહન કર્યું, વેઠવું પડ્યું, હા તો ભગવાને કોઈ દિવસ ખોટી રીતે કોઈને એક છાંટોય દુઃખ ન આપ્યું હોય. આપણે જે ભોગ્યું એ આપણું જ કાંઈક હશે, હશે બાપા હશે, આ સમજવું જોઈએ. પછી શું હશે એને સમજવાની કોશિશ કરવી. ભલા માણસ આ જન્મનું નહીં હોય તો પરજન્મનું હશે, અને કાં તો હમણાંનું જ હશે પણ આપણે સમજતા નહીં હોય. જેનું સ્વાગત સન્માન કરવું ઘટતું હોય, પ્રેમથી બોલાવવા ઘટતા હોય, આદર દેવો ઘટતો હોય, એને આપણે એ ચૂકી જઈએ કોઈ પણ કારણે, સંબંધો બગડે છે. આગળ મહારાજ બે દાખલા દે છે. એક અહીંયાની આગલા શ્લોકમાં આવશે, આજે જ આવશે. શિવજીનો દાખલો દે છે, દક્ષ પ્રજાપતિનો, શિવજીનો. એક દાખલો દે છે સમીક ઋષિનો અને પરીક્ષિત રાજાનો. એમાં સામે જે સમીક ઋષિ છે અને શિવજી છે એ બંને ધ્યાનાવસ્થામાં હતા, એટલે પરીક્ષિતનું અને દક્ષ પ્રજાપતિનું સ્વાગત નહોતું થયું. નહોતો સમીક ઋષિનો વાંક, નહોતો શિવજીનો વાંક, તો પણ એ બે ઘટનાને લઈને કેટલું બધું બધાને દુઃખ આવ્યું ને કેટલું વેઠવું પડ્યું એનાથી હું તમે વાકેફ છીએ કે કેમ જે આપણા ઈષ્ટદેવે મધ્યના એકઠમાં એ વાતને વિવરણ કરીને અને સત્સંગી જીવનમાં એ આખ્યાનો લઈને ખૂબ જગાડ્યા છે. અરે ભાઈ, એમાં કહેવું હોય તો સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ કે શિવજી ધ્યાનમાં હતા, એમાં એના હહરો આવ્યો, નો ઉભા થયા, તેમાં શિવજીનો હું માગ કહી શકાય એવું છે. શમીક ઋષિ ધ્યાનમાં હતા, એને ખબર જ નથી કે પરીક્ષિત આવ્યો છે આશ્રમે, હવે એ નો સ્વાગત કરે એમાં ઋષિનો વાંક હું, હવે રાજા વાજાને વાંદરા ખી જાય ને સર્પ ગળામાં નાખતા જાય. જાણી જોઈને એનું આપણે સ્વાગત ન કર્યું હોય તો આપણે ગુનેગાર. યાર, ખબર જ નથી સ્વાગત કેવી રીતે થાય, શું દોષ? પણ તોય સ્વામિનારાયણ ભગવાને શમીક ઋષિનો કે શિવજીનો પક્ષ નથી લીધો. વાત કરી ત્યારે એમ કીધું કે આ રીતે જો સ્વાગત નહીં કરાય ને તો દુઃખ આવશે ત્યાગીને અને ગ્રસ્તને બેન. પછી તમે એમ નહીં કહી શકો હું તો માનસીમાં બેસી ગયો તો મને ખબર નહોતી. ખબર હોય કે ન હોય દુઃખ આવે, ભલે માનસીમાં બેસી ગયા હતા, ધ્યાનમાં હતા, ભજનમાં હતા, તકલીફ પડશે એ પાકું. મારો હું વાક એવું કાંઈ ડાપણ હાલશે નહીં, બોલો, એવું કશું ડાપણ હાલશે નહીં મારો હું વાંક. આપણને એવી ખબર હોવી જોઈએ કે અત્યારે કોઈક મોટા આવવાના છે, માટે મારે અત્યારે છે ને ધ્યાનમાં ન બેસી જવાય, થોડુંક જાગવું પડે, પછી બેહો આખી રાત બેહો કોણ ના પડે. પણ કોકનું સ્વાગત કરવાનું હોય ને કાંઈક આપણે ખડે પગે ઊભું રહેવાનું હોય અને એ વખતે જ આપણને ધ્યાન ચડે, સમજાણું, એ સારું નથી વિવેકની દ્રષ્ટિએ. બાકી ધ્યાન જેવું ઉત્તમ ભજન કોઈ નથી, પણ આ હું વાત વિવેકની કરું છું. સંબંધો બગડી જાય ભાઈ. ત્રીજું, કરેલી મદદો ઉપર પાણી ફરી જાય. કેટલી વાર પહેલાં આપણે એને મદદ કરી હોય, એનું સન્માન કર્યું હોય, એને બોલાવ્યા હોય, આગળ બેહાડ્યા હોય, એ બધા ઉપર પાણી ગયું, બધું પહેલાંનું કરેલું નાની એવી ભૂલમાં લ્યો. અને પછી કેટલીક વ્યવહાર કાર્યમાં અડચણો ઊભી થાય એ અલગ, અને આ બધી વ્યવહારની મુશ્કેલીઓ અને અડચણો એ માત્ર વ્યવહાર પૂરતી નથી રહેતી વાલા ભક્તો, એ ભજનમાં નડે છે. પછી જેટલો વ્યવહાર સુંદર, સ્મૂધલી, સાનુકૂળ, સહજ હોય ને એટલું ભજન કરવામાં ખૂબ સાનુકૂળ પડે છે, સુખ આવે છે. પણ વ્યવહાર જેનો ગૂંચવાયેલો હોય, જેને માથે દેવું થઈ ગયું હોય, એ બિચારા ભજન કેવી રીતે કરે કહો જોઈ. આપણે તો જેટલો વ્યવહાર સારો રાખશું ને એટલું ભજન સારું થાય. તે વ્યવહાર ક્યાંય આર્થિક નહીં, માણસોના સાથેનો વ્યવહાર પણ જેટલો સારો રાખશું એટલું ભજનમાં વિઘ્ન નહીં પડે. કેમ જે ભગવાન સ્વામિનારાયણે મધ્યના 61માં જ્યારે શમીક ઋષિનું અને શિવજીનું બેયનું કહીને જે વાત કરી એમાં મહારાજે છેડો ભજન હારે અડાડ્યો છે, અને એટલે ભેળા ત્યાગી નહીં લઈ લીધા. મહારાજ કે એવા યોગ્ય માણસનું સન્માન જો ન થાય ને અપમાન થાય તો સુખે ભજન નહીં થાય. મૂળ તો તમે ભજનમાં બેસી જઈને જ એ લોકોનું સ્વાગત નહોતું કર્યું ને, હવે એ ભજન જ નહીં થાય. એની કરતાં ઘડીક ભજન ઊભું રાખી એને એકવાર હાચવી લીધા હોત, પછી સુખે માળાને ભજનને ધ્યાન કર્યા કરો ને, તમને કોણ રોકે છે? મેં બતાવ્યું યોગ્ય વ્યક્તિનો આદર નહીં થવાથી આવતા દુઃખો વિશે. એક વાત એ બી ધ્યાનમાં લેવી કે આપણા સ્નેહી હોય, વડીલ હોય, મિત્ર હોય, પણ એ જ્યારે આપણને કોઈ સલાહ કે સૂચન, માર્ગદર્શન આપતા હોય એ વખતે એની વાતને કોઈ વિકૃત રીતે ઉડાડવી, તિરસ્કૃત રીતે ઉડાડવી, એ પણ એ વ્યક્તિનું અપમાન છે. સલાહ માનવી ન માનવી એ અલગ વાત છે, પણ એની સલાહ ઉપર હાશી કરવી કે કટાક્ષ મારવો એ એનું અપમાન છે. એણે સલાહ એટલા માટે દીધી હતી કે તમારા ઉપર એને લાગણી હતી, અને તમે એ લાગણીને સમજ્યા નહીં અને એ માણસની પટ્ટી ઉતારી મીટિંગમાં, સભામાં, મુશ્કેલી થાય. એના ઉપર એક દાખલો દઉં છું. પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું, બહુ મોટી ઐતિહાસિક આ ઘટના છે પાણીપતનું યુદ્ધ. ત્યારે અફઘાનિસ્તાનના અહમદ શાહ ಅಬ್ದ ಅಲ್ಲಿ ಮೊಟ್ಟು ಮುಸ್ಲಿಂ ಸೈನ್ಯಲಿನ ಲಡುವ ಆಯ್ವಾತ ಅನ್ನ ಸಾಮೆ ಮರಾಠಾವೋ ಹತ ಮರಾಠಾವೋ ಅನ್ನ ಮುಸಲ್ಮಾನ ವಚ್ಚೆ ಪಾಣಿಪತ್ನ ಮೈದಾನಮಾ ಬಹು ಮೋಟು ಯುದ್ಧ ಖೇಲಾಯುತು ವಾಲಾ ಭಕ್ತ ಆ ಯುದ್ಧಮಾ ಮರಾಠಾನ ಸರ್ದಾರ್ ಪೇಶ್ವಾ ಭಾವುಜಿಯೆ ಮಹಾರಾಜ ಸೂರಜ್ಮಲ್ನೆ ಧರ್ಮನ ನಾಮ ಪರ ಸಹಾಯತಾ ಮಟ್ಟೆ ಪತ್ರ ಲಖ್ಯೋತು ಸೂರಜ್ಮಲ್ ಎಟ್ಲೆ ಭರತ್ಪುರ್ನಾ ರಾಜ ಎಟ್ಲೆ ಕೆ ಆಪಣ ಆನಂದಾನಂದ ಸ್ವಾಮಿನ ಪೂರ್ವ ಆಶ್ರಮನ ಪಿತ ಎಮ್ನೆ ಕಾಗಲ್ ಲಖ್ಯೋತು ಹಿಂದೂನಾ ನಾತೆ કે મુસ્લિમો સાથે અમારો મુકાબલો છે, તમે જો અમને સહાય કરો હિન્દુને નાતે તો અમારે જરૂર છે. સૂરજમલ બહુ ધાર્મિક હતા. પત્ર વાંચી હિન્દુ ધર્મના રક્ષણ માટે મહારાજા સૂરજમલ તરત જ 20,000 જાટ સૈનિકો રાજપૂત એને તૈયાર કરી 20,000 સૈન્ય લઈ અને એની મદદે ગયા પાણીપતના ત્રીજા યુદ્ધમાં. મરાઠા કમાન્ડો સાથે યુદ્ધ વિષય ચર્ચાનો વિચાર કર્યો કે આપણે ભેળા બેસી એક મિટિંગ કરી લઈએ, યુદ્ધની વ્યૂહરચના રચી લઈએ, મુસ્લિમોનો કઈ રીતે મુકાબલો કરવો એનો પૂરો પ્લાન કરી લઈએ. બધા ભેગા બેઠા. મહારાજા સૂરજમલને જાણવામાં આવ્યું કે બહુધા મરાઠા સરદારો આવા યુદ્ધના મેદાનમાં પણ પોતાની પત્નીને બાળકો વગેરેને સાથે લઈને આવ્યા છે. હેક આ બધું હારે લઈને લડવા જાય છે. સૂરજમલને ખ્યાલ આવી ગયો કે આવા ઘોર યુદ્ધ વખતે આ બૈરા છોકરાઓને હારે ન રખાય, આવડા નડે. તેથી તેમના હિત માટે સૂરજમલે એમને સલાહ આપી કે ભાઉજી, મારી વિનંતી છે કે આપણે આ લડાઈમાં કોઈ નાના સરદાર સાથે લડવા નથી જતા. આ યુદ્ધ મુસલમાનો સાથે છે અને સામે કોઈ સામાન્ય નથી. આ અતિ ભયંકર યુદ્ધ છે. માટે અત્યારે જે આ સાથે રહેલી સ્ત્રીઓ છે એને કોઈ સુરક્ષિત કિલ્લામાં આપણે મૂકી દેવી જોઈએ, ગોઠવી દેવી જોઈએ. એટલે મરાઠાઓ ભાવુ વગેરે સામું જોઈ રહ્યા કે આ જાટ રાજપૂત શું સલાહ આપે છે. કેમ કે તે દિવસે મરાઠાની સત્તા બહુ મોટી હતી, એમને બીજા ત્રીજાની સલાહ જરાક આમ છે ને આમ કાંટો ખૂંચે એમ ખૂંચે. એકવાર આપણે મોટા થઈ જાય ને પછી કોઈ નાનો માણસ હાવ હોના જેવી સાચી વાત કરતો હોય ને તો જાણે આપણને હુયો માર્યો ને એવું વહમું બહુ લાગે. કારણ કે આપણે ખાઈ પીને બરાબર માથા ભારે થઈ ગયા હોય ને એટલે કોઈની વાત જરાય હારી ન લાગે. આપણને ત્યાં સુધી જ પછી સારું લાગે જ્યાં સુધી બધા આપણી ખુશામત કરતા હોય. જો સહેજે ટોક્યા રોક્યા બાટલો ફાટે તરત જ. એ તો ચારેક વર્તી ભીમમાં હોય ને ત્યારે જ કોકની સલાહ બહુ વાલી લાગે. જરાય માથે ભીહ ન હોય ને એટલે આપણે છે ને કાળોતરો થઈને જીવતા હોઈએ. એ કૈડા કડી છે બધાને ફડફડ જ થતું હોય. ન ગમ્યું. સૂરજમલે એમ પણ કહ્યું કે જો તમે કહેતા હો તો મારા ભરતપુરમાં મોટી સેના અને તોપો વગેરે છે, માટે મારો મત એવો છે કે જો કોઈ બીજું સ્થાન તમારી નજરમાં સ્ત્રીઓને સાચવવાનું ન હોય તો મારા રાજ્યના અભેદ્ય કિલ્લામાં આ બધી સ્ત્રીઓને ગોઠવી દો. એ સૈનિકો મારા જે છે તે સ્ત્રીઓ અને બાળ બચ્ચાને પૂરેપૂરી રક્ષા આપશે. જો છોકરાઓને અને સ્ત્રીઓને સાથે લઈને યુદ્ધ કરવા જશો તો શત્રુની સેના નાશ કરવામાં આપણને ક્યારેય સફળતા નહીં મળે, આ મારું માનવું છે. આ વાત સાંભળીને મરાઠા નરેશ ભાવુ ગરમ થઈ ગયા. એ કે સૂરજમલ, અમે તમને બોલાવ્યા છે યુદ્ધમાં મદદ કરવા, સલાહ દેવાને જ બોલાવ્યા. અમારે સલાહ નથી જોતી, લડાઈમાં તમારી મદદ જોઈ. અમને ખબર પડે બધી. આવી રીતે સૂરજમલનું અપમાન કર્યું મરાઠા નરેશે. અપમાન તો કર્યું પણ પછી એક ભૂલ બીજી કરી. સૂરજમલને જ સકંજામાં લઈ લેવાનું કાવતરું ગોઠવ્યું. બોલો, એને હું કોણ જાણે બીક લાગી ખબર નહીં. એ વખતે એમની સાથે ઇન્દોરના એના મિત્ર મલ્હારાવ હતા, ઇન્દોર નરેશ. એને આ કાવતરાની ખબર પડી તેથી એણે સૂરજમલને એમ કહ્યું કે તમે જેની મદદ કરવા આવ્યા છો એ જ તમને પકડી લેવા અને મારવા કંઈક વિચારી રહ્યા છે, માટે તમારું હિત એમાં છે, તમે તત્કાળ તમારી સેના લઈ ભરતપુર ભેગા થાવ. હું અંદરથી આ જાણીને લાવ્યો છું, મારી વાત સાચી છે. એના મિત્ર હતા ઇન્દોર નરેશ, સલાહ આપી એટલે સૂરજમલ તરત પોતાનું સૈન્ય લઈ અને પાછા આવ્યા. અને પછી પાણીપતનું યુદ્ધ થયું, ભયંકર યુદ્ધ થયું, કેટલાય માણસો માર્યા ગયા. અને એમાં ભાવુજી મરાઠા નરેશ પોતે ભૂંડે હાલે મોત પામ્યો. એના હારા હારા યુદ્ધાને બહુ સૈનિકો મરી ગયા અને મુસલમાનોની સામે બહુ મોટી હાર થઈ. જો એણે સૂરજમલનું અપમાન ન કર્યું હોત તો સૂરજમલ કોઈ દિવસ પોતાનું 20,000 જાટ રજપૂતોનું સૈનિક લઈ અને પાછા ભરતપુર ન જાત. અને જો એ સૂરજમલ એ યુદ્ધમાં હોત, પાણીપતના ત્રીજા યુદ્ધમાં, તો કોઈ કાળે મુસલમાન જીતેત નહીં, કોઈ કાળે ન જીતેત, એવા બળવાની માણસ હતા. પણ આ થયું, આનંદાનંદ સ્વામીના આખ્યાનમાં આ વાતને વિસ્તારથી લીધેલી છે. હેવાલા ભક્તો, નીતિ વચન છે, વર્ણાશ્રમ કુલોપેતા યોગીનશ્ચ સતો નરાન રાજકીયાંચ સુરાંચ ભાષયત યથોચિતમ. શું કે સારા વર્ણના માણસોને, શ્રેષ્ઠ આશ્રમના માણસોને, તથા સારા કુળના કોઈ પણ માણસ હોય તેમને, તથા જે યોગી હોય એમને, તથા જે સત્પુરુષો હોય એમને, તથા કોઈ રાજપુરુષ હોય એમને, તથા કોઈ સુરવરિષ પુરુષ હોય એમને, આટલા જણાને યથા યોગ્ય વચનથી બોલાવજો. આવું નીતિમાં કહ્યું છે. યાદે નહીં રહે આપણને કયા કયાને જરા ધ્યાન રાખીને આવકારવાનું બોલાવવા. એનું ફરી વાર કહી દઉં, સારા વર્ણના, શ્રેષ્ઠ આશ્રમના, સારા કુળના યોગી હોય, સત્પુરુષ હોય, રાજપુરુષ હોય, સુરવીર પુરુષ હોય, આ બધાને હરખી રીતે હાચવી લેવા, એમાં આપણું ભલું છે. બે પાંચ માળા એ વખતે ઓછી થાય એનો વાંધો નથી, એકાદો પાઠ ઓછો થાય, અધ્યાય ઓછો વસાય, પણ આ લોકોને હાચવી લેવા, નહીં તો ઠામુકું નહીં વંચાય, ઠામુકી માળા બંધ થઈ જાય, ટલ્લે ચડી જાઉં. દ્રુપદ અને દ્રોણાચાર્ય બંને ભેળા આશ્રમમાં ભણતા, મિત્ર હતા. ભણતા ભણતા દ્રુપદ રાજાએ દ્રોણાચાર્યને એવું કહેલું કે તું મારો મિત્ર છો, તારે કંઈક જરૂર પડે તો આવજે, હું તો રાજકુમાર છું. પછી વાત વહી ગઈ ઘણી, દ્રુપદ રાજા બન્યા. પછી દ્રોણાચાર્યને જરૂર પડી, તેની પાસે ગયા કે તે મને કીધું તું કે કાંઈ જરૂર પડે તો મિત્ર આવજે. સેમ ટુ સેમ સુદામા ગયા હતા ને દ્વારિકા એવું, પણ ભગવાન કૃષ્ણએ સુદામાનું કામ કરી નાખ્યું ને દ્રુપદ ઘણા ગરમ થઈ ગયા દ્રોણાચાર્ય ઉપર. સમજાણું કે હું બધી વાતો કરે છે આમને તેમને, કાંઈક એણે ભાવાવેશમાં તેથી તને અડધું રાજ આપી દેશે એવું ત્યાં કીધેલું, એણે યાદી આપી, એટલે કે બ્રાહ્મણ વેતો થા અપમાન કર્યું. અને દ્રોણાચાર્યને એ બહુ લાગી આવ્યું. અને પછી દ્રુપદનો પાંડવોને ભણાવ્યા પછી એનો પક્ષ લઈ એની સામે યુદ્ધ કરી અને ભયંકર પરાજય દ્રોણાચાર્ય કર્યો હતો. બહુ મોટું દ્રુપદનું અપમાન થયું હતું. આ દશા થઈ હતી, ન કર્યું હોત તો વાંધો નહોતો, અને કેટલાય મરી ગયા હોય એ જુદું. એક રૂપક નામના ગામમાં તુપક નામનો એક બહુ સુરવીર માણસ, આ બની ગયેલી ઘટના છે. માથાભારે માણા એટલે બધાને હેરાન કરે, લોકો ઠાક્યા. એમાં હાથાટ જોવાની આવી, વિચાર કર્યો કે આખા ગામની ઘાણી કરે છે ને, આને એકવાર નાખીને તો સીધો થઈ જાય. દંડા ધોકા લાકડીઓ લઈને કંઈક ઓછે સીમમાં ઊભા રહ્યા, નીકળે એટલે ટીપી નાખો. નીકળ્યો, હાથ આઠ જણા હતા, ಮೈಂಡ್ಯ ದೇವ ಆತ್ಮಗ್ನ ನಟಾಟ್ಯ ಬೆಂಗ್ನಿಕೆ ಪಾಡಿದ್ದಿತ್ತು. ಪಚಿ ಕೇವ ಸಿದ್ಧೋರೇಜ್ ಥಾಯ್ಡ್ ಮೆಂಡ್ ನಕ್ಷು ಎಮ್ ಕೈ ನೀ ಹತ್ತಾರು ಜನ ಅಲ್ತಾ ಚಿ ಯಾ ಪಿಡಿಯೋ ಪಿಡಿಯೋಕೆ ಆಮಾಸಿ ಉಭೋ ಥಾವಾದ್ಯೋ ಏಕ ಏಕನ ವೇಣಿನ ಠಾರ ನೋ ಮಾರಿ ನಾಕು ತೂಪಕ ನೈ ಕೆ ಓಲ್ಯಾ ಎಕಬೀಜಾನೆ ಹಾಮು ಜೋಯಿನ ಕೆ ಹವೆ ಹೂ ಕರಿಶು ಕೆ ಆನೆ ಜೀವವಾನೋ ದೇವಾಯ ಹಲೋ ಹೊಳೋ ಪಾಸಾ ನ್ಯಾಯ ನ್ಯಾ ಠಾರ ಮನ್ ನಾಖ್ಯ ಪಚಿ ಏನಾ ಮೋಢಮ ಬಾಥರೂಮ್ ಗೆ કે અમે દયા કરીને જીવતો મૂક્યો ને પાછું આવું બોલ્યો કે આમાં જ ઊભો થાવ એક ને એક વીણી લઈશ. જો કહી નાખ્યું પૂરું ન બોલ્યો હોત તો તો સારું થાત, પણ બોલ્યા વગર ન રહ્યો. રાવણને પણ વિભીષણે સારી સલાહ આપી હતી કે ભાઈ સીતા પાછી દઈ દો, આખા કુળનો નાશ થઈ જાય. એ વાત તો ન માની, ઉલટાની વિભૂષણને એક અડબોટ મેલી. બોલો, એ સમય નહોતો એને. સામે જ્યારે શત્રુઓ દરિયા કિનારે પડાવ નાખીને પડ્યા હતા ત્યારે પોતાના કોઈ પણ માણસનું અપમાન કરવું હરગી જ ઉચિત નથી. કેમ જે આપણો અતિશ નહીં હોવા છતાંય આપણે એ ટાણે જો એને મારીએ ને અપમાન કરીએ ને તો સંભવ છે એ આમાં પક્ષમ ભળી જાય. વિભીષણ ભળી ગયા ને રામ ભેગા, અને એણે જ રાવણના મોતનો ઉપાય બતાવ્યો ને કે આની નાભીમ બાણ મારો ને આને અમૃત ખૂબ છે, નહીં નહીં મરે. પછી રામ ભગવાને વિભીષણના કહેવાથી જ રાવણની ગુપ્ત વાતને જાણીને માર્યો. આપણો જ માણસ કોક સામે વયો જાય તો આપણી ગુપ્ત વાત એને કહી દે ને એમાંથી આપણું મોત થાય. આવું તો બધું બહુ ઇતિહાસમાં છે. પછી એ વિભીષણનો અપમાન કરવાથી રાવણ મર્યો છે એમ કહીએ જરાય ખોટું નહીં. સન્માન દુર્યો ધનને ન દીધું, ભીમે હસીને અપમાન કીધું, તેથી થયું સંકટ શ્રેષ્ઠ કેવું, માટે સૌને સન્માન દેવું. ભીમે દાંત કાઢ્યા ને દ્રૌપદી એમ કીધું, ગાંધળાના આંધળા હોય એમાં ઓલો ખીજાણો ને હસ્તિનાપુર આવ્યો ને પછી મહાભારતનું યુદ્ધ થયું, કંઈક મરી ગયા. સીતાજીએ પણ લક્ષ્મણને ન કહેવાના વેણ કહી અને અપમાન કર્યું ને એમાંથી રામાયણ થયું ભાઈ. માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આવા દુઃખથી બચાવવા માટે આ શ્લોકમાં સૌને દેશ કાળાનુસાર વાણી વિવેક શીખવો છે, વર્તન વિવેક શીખવો છે અને આપણે બધાએ શીખવો જોઈએ. હવે આપણે આ આજ્ઞા નથી પાળતા એનું શું કારણ, કયા હેતુથી આપણે આ આજ્ઞાને હંમેશાને માટે ગૌણ માનીને ઠુકરાવીએ છીએ, નથી ધ્યાનમાં લેતા? તો એક તો જાણે છે ને, આપણને આવી ઝીણી મોટી કાંઈ ખબર જ નથી. પહેલું કારણ અજ્ઞાન. શિક્ષાપત્રીને રોજ વાંચીએ છીએ પણ ક્યારેય ઊંડાણપૂર્વક આનો અભ્યાસ કે વિચાર કર્યો નથી, એટલે વાણી વિવેકનો આપણને સદૈવ અભાવ વર્તે છે. બીજું કારણ એ કે આપણે પાસે થોડું ઘણું કાંઈક છે એનું અભિમાન બહુ છે. આપણે આપણને કાંઈક કાંઈક માનીએ છીએ અને બીજાને ગેંગે ફેંગે હું કર લેવાનો છું, બસ આવું આપણા મનમાં કાયમ રહેશે. એ હું વળી એ વળી એટલે આ આજ્ઞા નહીં પડતી. હમ કિસી સે કમ નહીં અને તમારા કોઈમાં કાંઈ નહીં, પછી આ આજ્ઞા ક્યાંથી પડે? અભિમાન આપણને નથી કોઈનો આદર કરવા દેતું. બીજું વિનય રહિત પણ ખબર નહીં કોઈ કુળના કે પરંપરાના કે એવા અભણ હોવાને નાતે કે એવા જ સંસ્કારમાં ઉછર્યા હોઈએ છીએ, એટલે વિનય વિવેક આવડ્યો જ નથી, ખબર જ નહીં. એટલે આવો બધી બાફણપટ્ટી ચાલુ જ હોય છે. બાકી અમુક રોયલ ફેમિલીમાં વિનય વિવેક બહુ હોય છે. હવે આ આજ્ઞા પાળવી જ હોય તો એના માટે ઉપાય શું કરવો કે જેથી કરીને આ આજ્ઞા આપણે લોપાય જ નહીં, આપણે સદૈવ આજ્ઞા પ્રમાણે જીવાય? તો કે પહેલી વાત એ, આ આજ્ઞા પાળ્યાના જેટલા કાંઈ ફાયદા છે ને એને વિચારી રાખો. આપણા મગજમાં એ વાત સારી રીતે રેકોર્ડિંગ હોવી જોઈએ કે મહારાજની આ આજ્ઞા કે જે જેવા ગુણે યુક્ત હોય તેને તેવા વચનને આદરપૂર્વક બોલાવવો તો એમાં બહુ સારું છે. એના ફાયદા જો ધ્યાનમાં હોય તો જરૂર આપણાથી આ આજ્ઞા પડે. આપણને એ બી ખબર હોવી જોઈએ કે આને આ વિવેકને આજ્ઞા પાળી તો એનાથી જો આ સુખી થયા, આને ન પાળી તો જો આ બહુ હેરાન થયા. માટે આપણે પાળવી છે, સુખી રહેવું છે, આપણે હેરાન થવું નથી. આટલો જો ખ્યાલ હોય તો આ વચન પડશે. જે જેવા ગુણ યુક્ત હોય તેને તેવી રીતે આપણે અવશ્ય આદર આપશું. પોતાની જાત કરતાં બીજાને જરા ઊંચા આંકવાની ટેવ પાડીએ. પોતાને જ ઊંચા હાથ થકના આંકીને બેસી ગયા છીએ ને એમાં હવે કંઈક સુધારો થાય તારું. આપણા કરતાં બીજાને મોટા માનતા શીખીએ, આ તો સત્સંગનું પ્રથમ પગથિયું છે. હવને પોતાથી મોટા માનવા તો આગીને પડે, પરંતુ માત્ર પોતાની શ્રેષ્ઠતાના કેફમાં રાચ્યા ન કરવું. ઘણા માણસને આવું રહે છે, એટલે ઘણો બધો એને અવિવેક થતો હોય છે ને એની એને ખબર નથી હોતી. કોક કહેતો હોય ધ્યાનમાં નથી આવતું કે આ બરોબર નહીં એમ. તમારું જે આ વર્તન છે ને એમ થોડુંક આમ અભિમાન દર્શક છે. તમને નથી ખબર પણ અમે બધા જોઈએ છીએ ને ત્યારે બીજાને જોઈએ ને તમને જોઈએ ત્યારે એવું દેખાય છે કે તમારું આમ માનીના જેવું વર્તન હોય છે, આમ થોડુંક આમ અભિમાન દર્શક. એ વ્યક્તિને ન ખબર હોય, બીજાને ખબર હોય, પણ કોક કે ને આપણે વિશ્વાસથી આપણા નજીકના માણસો આપણને કહેતા હોય સાચું જ હોય એમ માની લઈએ તો અવશ્ય આપણા સુધારો થાય. આપણે પણ નિર્માનીપણે જીવવાનું અંગ પડે, બીજાને સારા અને શ્રેષ્ઠ માનવાની ટેવ પડે, નહીંતર હું જ હારો ને હું શ્રેષ્ઠ એમને પૂરું થઈ જાય આખું જીવન. બીજું એ સમય જોતા શીખવું. સમય કેટાણ ન બોલાય એમ, બધી વાત સાચી પણ ન બોલાય. અત્યારે મારે આદર કરવો જ જોઈએ, નમવું જ જોઈએ, સામે જવું જ જોઈએ, આસન દેવું જ જોઈએ. સમય જોતા શીખવું. આપણાથી નાના હોય તે પણ મોટા થઈ જાય ત્યારે નમી દેવો. સમય જુઓ. આપણાથી નાના હોય એ કાયમ પછી નાના જ રહે એવું ન હોય, એ મોટા થઈ ગયા હોય પણ આપણા મગજમાંથી નાના નાના રહ્યા હોય એ આપણી ભૂલ છે. એ મોટા થઈ જાય પછી અહીં ફેરફાર થવો જોઈએ કે હવે પહેલાંની જેમ એ નાના નથી, હવે મોટા થઈ ગયા છે એમ સમજવું પડે. પણ આપણે જે પેલું જૂનું રેકોર્ડિંગ કરેલું હોય ને એનું વગાડી વગાડી કરીએ, હવે ત્યાં બધો ફેરફાર થઈ ગયો ને અહીં ફેરફાર કાંઈ થાય નહીં, પછી આપણે એનું અપમાન થાય ને પછી ભારે દુઃખ આવે. રાજાએ પોતાના કુંવરને અને પ્રધાનના કુંવરને બેયને કાંઈક નાના એવા ગુનામાં આવ્યા એટલે દેશ નિકાલ કર્યા, રવાના થાવ. બે મિત્ર હતા. પછી હાલતા હાલતા ઘોર જંગલમાં ગયા ને ભૂખ્યા તરસ્યા થયા ને થાકી ગયા ને રાત પડી ગઈ ને સમજ્યા. પછી કે હારું કંઈક ખાવા પીવાનું લ્યા, લેવી તો સારું ને મરી જાઓ આમને. એટલે પેલો પ્રધાનનો છોકરો હતો ને એ કહે છે કે યુવરાજ તમે અહીં આરામ કરો, હું કાંઈક ગોતી લઉં ખાવા પીવાનું. એટલે ભાઈ ખોળતો ખોળતો જતો હતો, બાજુમાં એક શહેર હતું બરોબર. ત્યાંનો જે રાજા હતો એને કોઈ સંતાન નહીં હોવાથી એણે એવું નક્કી કર્યું કે મારી ગાદી મારે એને દેવી છે, કે આજ વહેલી સવારે ગામનો દરવાજો ખોલો ને પહેલો જે માણસ પ્રવેશ કરે એને મારે રાતે લક્કડ નાખવું છે, કેમ જે હવે મારું શરીર રહે એમ નથી. બહુ સારું. આ પ્રધાનનો છોકરો ગઢના દરવાજે આવીને ઊભો, દરવાજો ખોલ્યો ને આ નીકળ્યો એટલે બધા આવીને કે ચાલો અમારા રાજા બોલાવે છે. અને એમ કે હું એ છે વળી આ મને કેમ પકડ્યો સીધો. ત્યાં ગયા એટલે રાજાએ વિગતવાર વાત કરી કે હવે હું વૃદ્ધ થયો છું ને મારે આ રાજ્ય દેવું છે, મારી પ્રતિજ્ઞા હતી આજ વહેલા સવારમાં પહેલો જે ગામમાં પ્રવેશે એને રાત તિલક. ચાલો તમે સ્નાન કરી લો, નાસ્તા પાણી કરી લો, તૈયાર થઈ જાઓ. આ તૈયાર થઈ ગયો અને તરત રાજાએ રાત તિલક કર્યો, માથે મુગટ પહેરાવ્યો, વાજા વાગ્યા, નાચગાન થયા, ઉત્સવ થયા. અને પછી કે આપણે હવે હાથી માથે આપણા નૂતન રાજાની શોભાયાત્રા કાઢો. અને પછી ભાઈ શોભાયાત્રા કાઢી, એ દિવસના 11 વાગી ગયા શોભાયાત્રામાં. આ વહેલી હવારથી શરૂ થયેલું. બોલ્યો રાજકુંવર ભૂખ્યો તરસ્યો ન્યા હેરાન થયો હોવાથી પછી માળાને એમ થયું કે આ ક્યાંય ગયો લ્યા. એ ગોતો ગોતો આ શહેરમાં આવ્યો.
તત્વભાઈ શેર શણગારેલું, ધબધબાટી બોલે, વાજા વાગે ને એને એમ કે અહીં તો કંઈક મોટો ઉત્સવ લાગે છે. આમ બજારમાં હાલ્યો આવે, એમાં બધું જોતો આવે, એમાં એક દુકાને એની એવી જોઈ, સરસ મજાના સફેદ ગાદી તક્યા હતા, માલિકો કોઈ વસ્તુ ચીજ નહીં, સમજ્યા? એને એમ થયું ખરું આમાં કાંઈ છે નહીં, ના શું છે, તું આમ બોર્ડ વાંચ્યું. ત્યારે કે અમે બુદ્ધિ વેચીએ છીએ, નવાઈ લાગી. ચાલે બુદ્ધિ વેચવાની દુકાન, હા તો પહેલી વહેલી સાંભળી. જાય ખરા, જોઈ ખરા, અંદર ગયો એટલે પહેલાં કે આવો આવો બેસો, ગાદી કે બેસાડ્યા. બોલો. તો કે મારે બુદ્ધિ લેવી છે. તો કે કેટલાની આપીએ? તો કે આ વીટી છે મારી પાસે, જો આની શું કિંમત થાય? તો કે 1,25,000 થાય. તો કે 1,25,000 બુદ્ધિ આપો, લ્યો આ વીટી. તો કે આપીએ, જરાક કાન ઓરો કરો. બોલો, ગુરુ મંત્ર દે ને દીક્ષા લેતી વખતે, એમ પહેલા એ બુદ્ધિ આપી કે ગમે એવો નાનો માણસ હોય, આપણો નોકર હોય, આપણો દાસનો દાસ હોય, પણ એ માણસ જો એના નસીબને લઈને ક્યારેક મહાન બની જાય તો બિલકુલ અભિમાન રાખ્યા વગર આપણે એને વંદન કરવું અને એને મોટો માનવો. જાઓ. તો કે આ બુદ્ધિ? તો કે આપી ને એ જ, આટલી જ, 1,25,000. તો કે સારું. એઠો ઉતરી નામ આવ્યો, ત્યાં તો વાજા વાગતા આવે, નાગ નાચગાન થતા આવે, નબીલ ગલાલ ઉડે ને કેટલું સૈન્ય, કેટલાય માણસો ને આમ જોતો આવે, કેટલાય રથ ને, હો ત્યાં તો વાહે છેલ્લે 9 ગજો હાથી ને હોનાની અંબાડી, એના ઉપર આમ જોયું, આગે માળો લે, આ તો મારા પ્રધાનનો છોકરો. અને ઓલ્યાએ આમ જોયું તો કે મને જેણે નાસ્તો લેવા મોકલ્યો તો એ મારા રાજાનો કુંવર છે. બેયની આંખો મળી. ઓલ્યો જરાક હેઠું જોઈ ગયો, પ્રધાનનો છોકરો. એટલે આણે એને ઓળખ્યો એટલે સામું જોઈને દાંત કાઢ્યા રાજકુંવરે, અને પછી બે હાથ જોડીને એને વંદન કર્યું. મહારાજાની ઘણી ખમ્મા. રાજકુમાર કે ધન્ય હો. ત્યારે પ્રધાનના છોકરાને એમ થયું, વાહ તારો વિવેક, ખાનદાન લોહી છો. શોભાયાત્રા ફરીને પાછી આવી રાજ દરબારમાં. ત્યારે એ પ્રધાનના પુત્રે એમ કહ્યું કે આ રાજ મારું, તમ મને હોય પૂછે કે હું આમાં હવે જે ધારું તે કરી શકું? તો કે હા, મારે કોઈને આ રાજ દેવું હોય દઈ શકું. તો તમે ધણી છો? ત્યારે કે જુઓ ભાઈ, હું રિયલી પ્રધાનનો પુત્ર છું અને અમારા મહારાજાનો રાજકુંવર આ છે, એ ખરેખર રાજા છે, માટે હું મારું રાજ્ય એમને અર્પણ કરું છું. એમ કરીને માથાનો મુગટ ઉતારી અને રાજકુંવરને પહેરાવીને ગાદીએ બેહાડ્યો ને પોતે પ્રધાન થઈને રહ્યો અને રૂડું રૂપાળું રાજ હાલ્યું. 1,25,000 આખું રાજ મળ્યું. કારણ કે બુદ્ધિ મળી ને. પણ આટલી જ બુદ્ધિ ઘણા માણસને હોતી નથી. જે માણસને નાના માન્યા હોય એને ક્યારેય વ્યક્તિ ક્યારેક મોટા માનવા તૈયાર થતો જ નથી. એક મારા અનુભવની વાત કરું, બે ચાર બાપાનો મેં અનુભવ કરેલો. વાતની વાત એ બાપા એવું બોલે, એ હું ઉભડી. મેં કેમ બાપા? હવે અમારા કુવા ખોદતો હતો, અમારા કુવા ખોદતો, અમારે ત્યાં દાડિયું કરતો હતો. હવે આ જેવો હોય એવો ગમે ત્યાં મોટો રૂપિયાવાળો હોય, અમારે હું આડી બાર, અમારી દાડી આવતો. મેં કીધું, બાપા આવતો તેદી આવતો, આજ તમારા જેવા એને 5,000 નોકર છે, પડ્યું પેલો આ બધું, હવે એ બહુ મોટા છે, અમારે હું, અમારે ક્યાંની પાસેથી રોટલા ખાવા? એટલે ભાઈ આ મેલો ને, હવે આવું છે, ન નીકળ્યું. આનું યાદ રાખ્યું, અમાન્ય નોકરી કરતો ને, અમાન્ય મજૂરી કરતો ને, એ તો આમ હતો ને, અમે એકવાર એને દાણા આપ્યા હતા ને, હવે ભાઈ સાહેબ રવાઈ દો આ બધું, અત્યારે તમને આખા ગામને આપે એમ છે. હવે નિર્માની થાવ, હવે નિર્માની થાવ અને એની મોટપનો સ્વીકાર કરો બાપા, સ્વીકાર. પણ હવે એ તમને ખબર હશે, આવા ઘણાય હોય નો એ મગજમાં જ કાઢે. ઓલે આની નાને મગજમાં જ કાઢે જ નહીં, ગમે એવો મોટો થાય તોય ન કાઢે. અને કાઢવી પડે એમાં તો કેટલું વહમું લાગે, એમાં એને નમવું પડે, એની પાસે જવું પડે. ત્યાં એને એ જ સાંભળે, મારો બેટો આપણી દાડીઓ કરતો, આપણીને મજૂરી આવતો, ને હવે આપણે આજે એની પાસે આમ હેઠું બેવાનું, એને આપણે એમ જ થયા કરે. સુધરે જ નહીં મગજ, બે દંડા નાખ્યા હોય કદાચ ઠેકાણે આવે, બાકી આવે નહીં. અભિમાન જાતું જ ને જીવને. સારું કર્યું હવા લાખ રૂપિયાની એને બુદ્ધિ લીધી, કામ થઈ ગયું. અદભુત વાત છે. હંમેશા સૌ સાથે આદરયુક્ત વિનમ્ર વાણી વર્તન રાખવાની ટેવ પાડવી ભાઈ, આ જ શ્રીહરિની આ આજ્ઞા પાડવાનો ઉપાય છે. હવે એક વાતને ધ્યાનમાં લઈએ, આ આજ્ઞાની મર્યાદા શું, અર્થાત ક્યાં સુધી પાળવી? કાંઈ બાંધછોડ ખરી? ખરી. એક વાત બધા ધ્યાનમાં લે, જ્યાં અત્યંત ગાઢ આત્મીયતા હોય, એવો નાતોનો સંબંધ હોય, ત્યાં વિનય વિવેક કરતાં પણ પ્રેમનું સ્થાન બહુ અગત્યનું છે. ત્યાં ન પડે તોય હાલે, પણ ખરેખર ગાઢ પ્રેમની આત્મીયતા હોવી જોઈએ. ખાલી વેમમાં હોઈએ ને આપણને એમ થાય કે વાંધો નહીં, જો એવું ન હોય તો પછી હાંધો છૂટી જાય. બાકી અત્યંત એકબીજાને આત્મીયતા હોય તો કદી એનો આદર ન કરો ને તુકારે બોલાવો ને ગાળી દઈ દો તોય વાંધો નહીં. ક્યારેક બે મિત્રો, ક્યારેક પતિ પત્ની એકબીજાને તુકારાને બધું એ કરી લેતા હોય તોય પણ કોઈ વાંધો આવતો નથી. ત્યાં આ અજ્ઞાન મર્યાદાનું કંઈ આપણે ન રાખીએ તો પણ ચાલે. બીજું, પોતાના સામર્થ્ય અને સ્થિતિ પ્રમાણે બીજાનું સન્માન કરવું, પોતાની સ્થિતિ અને પરિસ્થિતિને તપાસ્યા વિના વટ પાડવા માટે કરીએ તો એમાંથી સુખને બદલે દુઃખ આવે. સાંભળજો, સામા માણસનું સન્માન કરવું તે પણ પોતાના સામર્થ્ય અને સ્થિતિ પ્રમાણે પોતાને છાજતું હોય એટલું કરવું. વધારે પડતું જો કરવા ગયા વટ પાડવા કે હારા દેખાવા, તો પણ એમાંથી દુઃખ આવે છે, તો પણ દુઃખ આવે છે. અને પછી આપણે એવું નહીં કહેવાનું કે આગીના પાળી એમાંય થયું, ના ના, માપની પાળવાની હતી, ઓવર પાળી, હવે દુઃખ આવે છે. જો તમને દાખલો દઉં, જમદગ્નિ ઋષિ, એને ત્યાં સહસ્ત્ર અર્જુન રાજા આવ્યો. રાજાએ ક્યારેય એવી અપેક્ષા નહોતી રાખી કે આખા સૈન્યને સારા સોનાના થાળમાં આટલા બધા મિષ્ટાન અમને ઋષિ જમાડે. એને તો ખાલી પડ્યું રહેવું હતું, વધીને કાંઈક જે કાંઈ હામો કે ધાન મળે એ ખાવું હતું. પરંતુ ઋષિએ કામદુઘા ગાયનો ઉપયોગ કરી આખા સૈન્ય જે મિષ્ટાન વગેરે જમાડ્યું એમાંથી રાજાની નજર બગડી કે આલો જંગલમાં રહેનારો એક ઋષિને એની પાસે આ બધું ક્યાંથી? એટલું બધું ઋષિએ ન કર્યું હોત તો કામદુધા ઉપર સહસ્ત્ર અર્જુનની નજર બગડે એ લઈ જાત? પણ ઋષિને એમ થયું કે વટ પાડી દઈ. રાજાએ જાણે કે વાહ વન્ના રહેનારા ઋષિ માળા પણ સહેન પડ્યા, આ બળ દેખાડવા ગયા એમાં એટલે ગાય ઉપાડી, લાવો આ બળ તમારે શું કામનું, આ તો રાજ્યમાં શોભે. ખ્યાલ આવ્યો? માપ મારે હું, માપ મારે હું, માપ મારે હું રે, માપ મારે હું. એક શહેરમાં એક હીરા ઉદ્યોગના બહુ મોટા વેપારી છે, એમ કહી તો હાલશે. વિદેશમાંથી વેપારીઓ સાથે સારા સંબંધો કરી અને માલ લાવતા હતા. પછી વિદેશના માણસોને અહીંયા ભારત બોલાવ્યા પોતાની ફેક્ટરી ધંધો ને બધું દેખાડવા. તો વેપારીઓ બધા આવ્યા, કાંઈક લાભને લોભે. આ ભાઈએ શું કર્યું, એ જ્યારે આવ્યા ને ત્યારે એને ખુશ કરવા ને એને દેખાડવા એના બધા કારીગરોને પણ યુનિફોર્મ પહેરાવ્યો, સુટેડ બુટેડ કર્યા. ઘણા બધા કારખાના બારખાના વ્યવસ્થિત કર્યું, આ કર્યું તે કર્યું. આ રીતે એણે બહુ ઓલા લોકોનું સન્માન કર્યું. ત્યારે ઓલા લોકોએ વિચાર કર્યો કે આ લોકો તો આપણા માલમાંથી બહુ કમાઈશ. પોતાની સ્થિતિ કરતાં વધારે મોભો બતાવ્યો, કમાણી બતાવી, સુખ બતાવ્યું. એટલે ઓલાને એમ થયું, કાંઈ વાંધો નહીં. એ લોકો પાછા ગયા વિદેશ અને જઈને પોતાના માલનો ડબલ ભાવ કરી નાખ્યો. કેમ જે ભારતવાળા તો આપણા પાસેથી સસ્તામાં લઈ જાય છે, ત્યાં જઈને બહુ કમાય છે ને બધા બહુ સુખી થાય છે, હારી આપણે ભૂલ કરીએ છીએ, બહુ સસ્તું અપાઈ જાય છે. ડબલ ભાવ કરી નાખ્યો. ભૂલ એક શેઠે કરી, વાહે બધાય મરાણા, બધાને મોંઘી થઈ ગઈ ભાઈ, રફ તકલીફ થઈ ગઈ. લો માટે ભગવાને કીધું છે કે સન્માન કરવું, પણ જરા માપમાં રહેવું, થતું એટલું કરાય. હવે સારું આસન આપીએ તો હાલે એવું હોય, એને માટે તમે ગમે ત્યાંથી મોટું સિંહાસન લાવીને ગોઠવો, એમાંથી કંઈ સુખ ન થાય. દેશ અને કાળ પ્રમાણે દરેકને માન આપીને બોલાવીએ તેમાં જ આપણી શોભા છે. દેશકાળ અનુસાર વિવેકભરી વાણી વડે સૌની સાથે વિનયથી વર્તવામાં જ આપણું સારું દેખાય છે અને આપણો વ્યવહાર સરળતાથી ચાલે છે. કેટલાક કુટુંબમાં તો ઘરના બધા જ માણસો એકબીજાને માનથી બોલાવે છે. ઘણા કુટુંબ એવા છે એકબીજાને માનથી બોલાવે, પત્ની કે બાળકો સુધા તમે કહીને સંબોધન કરે છે, જ્યારે ઘણા કુટુંબોમાં આનાથી હાવ ઉલટું હોય છે. એકબીજાને આદરપૂર્ણ માનથી સારા વચનોથી બોલાવવા આ રિવાજ ખરેખર અનુકરણ કરવા જેવો છે. અન્યને માન આપવાથી જ આપણું માન વધે છે, એમાં જ આપણી મોટાઈ છે. જો આપણા જ ઘરમાં આપણે એકબીજાને આદરથી પ્રેમથી સારી વાણીએ બોલાવતા હશું તો બહાર ગમે તે માણસ સાથે પણ એવી આદરપૂર્ણ વાણીથી જ આપણે વ્યવહાર કરશું. પણ ઘરમાં આપણે ગમે તેમ આપણા છોકરા બૈરા સાથે તુચ્છ વાણી, ટોચડી વાણીથી જ વાત કરવાથી ટેવાયેલા હશું તો સંભવ છે ક્યારેક એ વાણીનો પ્રયોગ બહાર પણ થઈ જશે, તેથી મોટી ઉપાધિ થશે. આ સમજવા જેવી વાત છે. માટે અભ્યાસ એવો રાખવો, મોટા આગળ મેલવું માન.
અભ્યાસ એવો રાખવો, મોટા આગળ મેલવું માન.
જોઈ લ્યો સહુ જીવમાં, એમાં જાણો નથી કાંઈ જ્ઞાન.
માન રાખે ઘટી જાય માન.
મનમુખે માન વધે, માન રાખે ઘટી જાય માન.
એમ સમજી સંત સાણા, માન મુકવા છે અતિતાન.
એમ સમજી સંત સાણા, માન મુકવા છે અતિતાન.
દુખી માનથી નિર્માની રે સુખી સદાય.
દેહધારી દુખી માનથી
નિર્માની રે સુખી સદાય.
વિઘન રહે એથી વેગળા, વળી કષ્ટ ન આવે કાય.
વિઘન રહે તેથી વેગળા, વળી કષ્ટ ન આવે કાય.
વળી કષ્ટ ન આવે કાય.
વળી કષ્ટ ન આવે કાય.
આ નિષ્કાન સ્વામી લેખિત વચનવિધિની પંક્તિઓ આપણને સંભળાવી. છેલ્લે જે શ્લોકને આપણે અત્યાર સુધી વાગોળ્યો એને એક વાર ગાઈ લઈએ.
યાદૃ ગુણો યહ પુરુષસ તાદૃશા વચનેન સહ.
યાદૃ ગુણો યહ પુરુષસ તાદૃશા વચનેન
यादृग्गुणो यः पुरुषस् तादृशा वचनेन सह
यादृग्गुणो यः पुरुषस् तादृशा वचनेन सह
देशकालानुसारेण यज देशकालानुसारेण भाषणीयो न चान्यथा
भाषणीयो न चान्यथा
भाषणीयो न चान्यथा આ રીતે 68મો શ્લોક પૂર્ણ થયો છે વાલા ભક્તો. હવે 69મો શ્લોક આપણે વાગોળીશું. આ શ્લોક છે સન્માનનીય વાણી વર્તન વિવેકનો. સન્માનનીય જે માણસો છે એને પ્રત્યે દાખવવા યોગ્ય વાણી કેવી હોવી જોઈએ અને એને સન્માનવા માટે કઈ રીતનું વર્તન કરવું જોઈએ માટે સન્માનનીય વાણી વર્તન વિવેક આ શ્લોકમાંથી આપણે શીખવાનો છે. ભગવાને 6 જણાને હંમેશા સામે ઉઠી આસન આપીને આવકારવા એવી આપણને આજ્ઞા કરી છે આ શ્લોકમાં 69માં.
ગુરુ ભૂપાલ વર્ષિષ્ઠ ત્યાગી વિદવત તપસ્વીના
ગુરુ ભૂપાલ વર્ષિષ્ઠ ત્યાગી વિદવત તપસ્વીના
અભ્યુત્થાનાદિના કાર્ય સન્માનો વિનયાન્વિતૈઃ ગુરુ ભૂપાલ વર્ષિષ્ઠ ત્યાગી વિદવત તપસ્વીનાં ગુરુ ભૂપાલ વર્ષિષ્ઠ ત્યાગી વિદવત તપસ્વીનાં ત્યાગી વિદવત તપસ્વીનાં
ત્યાગી વિદવત તપસ્વીનાં.
વાલા ભક્તો, આ શ્લોકમાં માત્ર એક જ આજ્ઞા છે, વડીલોને આદર સત્કાર આપો, આટલું જ, બીજું કંઈ નથી. વડીલોનું સન્માન જાળવવું. વડીલ તરીકે 6 પ્રકારના વ્યક્તિઓ બતાવ્યા અને એ પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના શિષ્યોને વિનય કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી એમ કરીને ગૌરવ આપ્યો કે તમે તો સર્વોપરી એવા મારા આશ્રિતો છો, માટે વિનયાન્વિતે જોવો ને બાપા, બહુ ડાયા જુઓ એટલે તમને કહું છું કે ડાપણ તાણે ભૂલી ન જાતા, વિનયવાળા જ રહેજો. ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી, એ 6 જણા જ્યારે આવે ત્યારે સન્મુખ ઉઠવું, એમને આસન આપવું તથા મધુર વચને એમને બોલાવવા ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. શું કરવું ભાઈ? સન્માન. ઘણાને તો કોઈનું સન્માન કરવું ગમે જ નહીં. કોકનું સન્માન કરવાની વાત આવે એટલે એને એમ જ લાગે આ મારું અપમાન છે, હું સન્માન કરું? લે કરી વાત, તારો બાપ કરે તું કોણ વળી? સુખી થવું હોય ને શાંતિ જોતી હોય તો સન્માન કરવું જોઈએ. જે સન્માન કરે એનું સન્માન રહે છે, જે અપમાન કરે છે એનું અપમાન થાય છે. થોરિયા વાવે ને આંબા ઉગતા છે. સ્વામિનારાયણ ભગવાને પોતે પણ સન્માનો કર્યા છે તો આપણે કોણ? સર્વોપરી પુરુષોત્તમ નારાયણ એમણે આપણને વિવેક શીખાડવા હવની ગણતરી રાખી છે, હવને આવકાર્યા છે. એક વરિષ્ઠ સંપ્રદાયના આચાર્ય પદ ઉપર બિરાજમાન શ્રીજી મહારાજે પણ હંમેશાને માટે સાધુ સંતોને આદર થકી માન્યા છે, સન્માન્યા છે. તો હું તમે કયા ખેતરના મૂળા, શાની બધી વાયડે નિર્માની પણ રાખ્યા વગર સુટક્યો જ નથી જો હખે રોટલા ખાવા હોય તો, નહીતર આંડલા તૂટે ભાઈ. આજનો દેશકાળ તો બહુ સમજ્યા જેવો છે બધાને. પ્રેમાનંદ સ્વામી એમ કહ્યું, મધુરે વચન બોલાય તેહી કરનો અતિ સન્માન,
મધુરે વચન બો पति सन्मान
मधुरे वचन बोलाय ते ही करनो अति सन्मान
मधुरे वचन बोलाय ते ही करनो अति सन्मान
मम जन ये ही विधि वरतनो
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 जजी के निज अभिमान तजी के निज अभिमान तजी के निज अभिमान तजी के निज अभिमान आ अभिमान नड़े એ નથી કોઈ નમવા દેતું નથી કોઈને સામે ઉઠવા દેતું નથી કોઈને આસન આપવા દેતું નથી મીઠા વેણ બોલવા દેતું આ દાંડ એને ઘર ગાલ્યું છે અને જેમ જેમ આપણે સદગુણી બનીએ મોટા થઈએ સમૃદ્ધ થઈએ એમ એમ આ દાંડ વધારે આપણને પોળવું પડે આપણને હજડંબમ લાકડા જેવા કરી નાખે બોલો આવી જાય સદગુણ સાથે સાથે અભિમાન રૂપી દુર્ગુણ ભેગો ઘૂંસી જ જાય બોલો સાંજે ધણમાંથી ગાય ઘરે આવી તે ગાયને અંદર લેવા હારું ખડકી ખોલી તે ભેગો ડાઘ્યો કૂતરો આવી ગયો એને અંદર લાવવા ખડકી ખોલી હતી ઘૂંસી ગયો લ્યો સદગુણો લાવવા આપણે છે તે નિર્માનીથી આદર રાખ્યો સદગુણ આવ્યા ભેળું ભેળું આ ડાઘ્યા કૂતરા જેવો અભિમાને ઘૂંસી ગયો બોલો હવે આમાં હક ક્યાંથી આવશે મને કહો છો પ્રથમ આ આજ્ઞાની વ્યાખ્યા કરી લઈએ કે આપણાથી મોટા હોય તેમને સન્માન આપવું એ તો આપણી પ્રાચીન સંસ્કૃતિનું લક્ષણ છે આપણાથી મોટા હોય કોઈને મોટા માનતા હોય તો ન માનતા હોય તો વાત જ જવા દીજો જ્યાં તાળું મર્યું હોય કોઈને મોટા નહીં માનવાનું તો પછી પણ જો મોટા માનતા હોય તો એનું સન્માન કરવું તે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે ભાઈ જેને જેવા ઘટે તેવા વચનો વડે બોલાવવાની વાત તો આપણે ગયા શ્લોકમાં કરી લીધી અહીં હવે મોટા માણસ આપણે ત્યાં આવે ત્યારે તેમનું યોગ્ય સન્માન કરવાની રીત શીખવાડે છે ખાલી વાણીનો વિવેક તો ગયા શ્લોકમાં ગયો હવે આમાં તો વાણી સાથે વર્તન પણ ભેળવીને ભગવાન સ્વામિનારાયણ વર્તન વિવેક શીખવાડે છે સન્માનનીય વાણી અને સાથે વર્તન વિવેક જેથી આપણને સામાજિક સભ્યતાનો પાઠ મળે છે ભાઈ વિનયાન વિતૈહી વિનયોપેતૈહી મદાશ્રિતૈહી અર્થાત અહીં વિનયવાળા એવું વિશેષણ છે ભગવાને આપણને એના શિષ્યોને વિનયવાળા એમ કહીને જરા ગૌરવ આપ્યું છે તે સંપ્રદાયનો સત્સંગી વિનયવાન હોય તેની યાદી આપે છે અથવા તો આપણને જે કાંઈ વિશેષણો આપવામાં આવે છે એમાંય પણ ઉપદેશ જ સમજવો કોઈ પણ પ્રવચક ઊભા થાય એટલે કે વાલા બ્રહ્મનિષ્ઠ સંતો આપણને એમ થાય કે આપણે બ્રહ્મનિષ્ઠ નથી ના શું કામ કહે છે ઉપદેશ દે છે કે નો અત થાવ તમે બ્રહ્મનિષ્ઠ જ હોવા જોઈએ એમ ઈ કહે છે ઘણી વખત આપણને કોઈ પત્ર લખે તો એમાં હારી હારી ઉપમા લખે એ માયલું આપણે કાંઈ ન હોય તો આપણે એમ સમજવાનું આ આપણા વખાણ નથી આ એક શિષ્ટાચાર છે આ રીતે આપણને જગાડવાની ઉપદેશ દેવાની રીત છે પણ ઘણી વખત તો આપણે આવી બધી વાતને છે ને આપણા જાણે છે એવું માની લઈએ છીએ આપણને આ કહે છે કે તમે આવા હોવા જોઈએ એમ ન સમજીએ કારણ કે એવું જ પાછું લખાય નહીં કે સર્વે બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ એવા સંતો આમ તો ભાષણ થાય નહીં પણ આપણે સમજવું જોઈએ કે આ કહે છે એમાંથી અર્થ આ નીકળે એમ મજાની વાત છે અમુક અમુક બહુ મજાની વાત હોય નાના માણસને ઉપદેશ દેવાની રીત જુદી છે ને મોટા માણસને ઉપદેશ દેવાની રીત જુદી છે મોટા માણસના જેટલા કાંઈ વખાણ થાય છે ને એ બધો એનો ઉપદેશ જ હોય છે કેમ જે એને કોઈ કાંઈ એમ તો ન કહીએ કે તમારે આમ આવું હોવું જોઈએ આવું હોવું જોઈએ એટલે આ એક રીત પડી ગઈ મોટા માણસને જ્યારે જ્યારે ઉપદેશ દેવાનું મન નાના માણસને થાય છે ને ત્યારે એને એ આદી આપે છે કે તમારામાં આવા ગુણો હોવા જોઈએ એટલે એ રીતે એના વખાણ કરે અને નાનો માણસ એવી આશા રાખે કે આવા ભાષણ કરીએ ત્યાં સાંભળીને કદાચ શીખે કે મારે આવું નિર્માની રહેવું પડે આપણા અતિ નિર્માની એવા એટલે એને બેઠ બેઠા વિચારવાનું કે નિર્માની થવાનું કહે છે ને મારામાં એ જરાય ગુણ નથી અતિ નિર્લોભી એવા એટલે સમજવાનું જોઈએ નિર્લોભી થવાનું કે છે રાજદી સત્સંગને અર્થે મહેનત કરનારા એટલે સમજવું જોઈએ કે રાજદી મહેનત કરવાની વાત કરે છે હવે હોઈ રહી નહીં હાલે એમ વખાણ માની લેવા જ નહીં
ઉપદેશ જ માનવો તો જીવનમાં સુધારો બહુ થાય. વખાણ કોઈ કોઈના કરતું નથી, બધા એક શ્રીહરિના વખાણ કરે છે, અને બાકીના બધાને શ્રીહરિને પામમાં યોગ બનાવવાની હવની ભાવના હોય છે. હવ હારે હારે ધામમાં જાય એમ તમે અહીં રહી જશો એ નહીં મેળાવે. ખ્યાલ આવ્યો? હા, અમારા વખાણ થાય વક્તાઓ થયા હોય એટલે, પણ અમારે એમ સમજવાનું કે જે જે પ્રવક્તાઓ આવીને જે જે વાત કરે છે તે આપણને ખરેખર ઉપદેશ જ દે છે. આપણે કાંઈ બધા ગુણથી પરિપૂર્ણ છીએ એવું આપણે ક્યારેય માની લેવાનું આવતું જ નથી. માનવું જ નહીં નકામું, પછી હેરાન થવું છે ને. આ તો બધું એવું હિસ્સો હિસ્સો ઓરે ઓરે લોલે લોલ હાલતું હોય ત્યાં સુધી હવ ઠેકડા દે ને પછી જ્યારે આપણને ભીમ પડે ત્યારે કે પણ તાર પણ તાર પણ એમ કરીને હવૈયા જાય. લે તમે તો ખાડામાં પડી ગયા, ત્યાં ધક્કો માર્યો. અમે તો એવી રીતે માર્યો તો તમે નહીં પડો, પણ અમને શું ખબર તમે પડી જવાના છો, નકર નો મારે ધક્કો. હેં તો તમે બધા વખાણ બહુ કરતા ને તો કે અમે તો એવું સમજતા હતા કે તમારા ગમે એટલા વખાણ કરી તોય તમને કાંઈ ન થાય. અમને શું ખબર પડે કે તમને આવું થઈ જાય, અમારા વખાણ સાંભળી સાંભળીને જડપણું આવી જાય, તે અમને એવી ખબર નહીં ને કે ન કરે એમ કે. બાકી તો હવ કામ કઢાવવા સારું પંપ લઈને જ આવ્યા હોય તો આપણે જેની પાસેથી કામ કઢાવવાનું હોય તે સારી રીતે પંપ મારીને અને ગોળ કરીને પછી જેની કોઈ દેડવીને લઈ જવાનો હોય, જ્યાં ગોઠવવાનો હોય ત્યાં ગોઠવીને કામ કરી લેવાનું હોય. ગોળ કર્યા વગર તો દડે નહીં અને હવા માર્યા વગર ગોળ થાય નહીં. શું કરીએ હવે? આ તો મુશ્કેલી છે. બધા એવું એવું મીઠું મીઠું દાંતમાં તમે આમ દાંત કાઢો છો. હા, વાત એવી છે, તાણીને દાંત ન કઢાય આમાં, સમજ્યા? એક જણાને એક જણાએ એટલું જ પૂછ્યું કે લા હાથ કેમ ભાંગી ગયો, હો ખાલી એટલું જ. તાર કે કેળાની સાલી ઉપર પગ આવ્યો ને એમાંથી આમ થયું, સમજ્યા? તો કેળાની સાલીમાં એમાં તો હાથ ભાંગ્યો, તો કે મારો પગ નહોતો આવ્યો, તો કે પહેલવાનનો પગ આવી ગયો કેળાની સાલી ઉપર. એમાં તારો કેમ હાથ ભાંગી ગયો? તો કે એ પડ્યો ને મેં દાંત કાઢ્યા એટલે ઉપાડીને એક મેલી મારો ભાંગ્યો. તો એ ઓલે કીધું કોડા પહેલવાન પડે તો તારા ડોહા દાંત ન કઢાય ને કે દાંત બારા નીકળી જાય, તો કે એ જ ભૂલ થઈ. હા, એમ અમુક જગ્યાએ દાંત ન કઢાય, સારું તમે કાઢતા નહીં. આપણી પાસેથી ભગવાને આશા રાખી છે કે મારો આશ્રિત વિનય વાળો જ હોવો જોઈએ, એટલે વિનયાન વિતાહી એવું વિશેષણ આપ્યું છે. સંપ્રદાયનો સત્સંગી વિનયવાન હોય એવી સૂચના આપે છે ભાઈ આ વિશેષણ. હવે સાંભળો, છએ છની અહીંયા વ્યાખ્યા કરું છું. પ્રથમ ગુરુ, ગુરુ એટલે મંત્રોપદેષ્ઠા, વિદ્યાધ્યાપક, પિત્રાદિભિશ્ચ. ગુરુ કોને કહેવાય? જેની પાસેથી આપણે કંઈક શીખીએ છીએ, જાણીએ છીએ, જે આપણને શીખવાડે છે, બધા ગુરુમ ગણાય. જ્ઞાનદાતા, ગુરુ મંત્ર આપનારા, વિદ્યાદાતા, કંઠી બાંધનારા, જ્ઞાનદાતા અર્થાત બ્રહ્મ વિદ્યા ભણાવનાર, ભગવત સાક્ષાત્કાર કરાવનાર તથા આપણાથી મોટા માતા પિતા, મોટા ભાઈ, અન્ય વડીલો કે મહેમાનને પણ ગુરુ ગણાય. હોદ્દાથી કે પ્રતિષ્ઠાથી જે મોટા હોય આપણાથી એ આપણા ગુરુ ગણાય, મોટા ગણાય. માટે એ જ્યારે આવે ત્યારે સન્માનવા જોઈએ. તેમનું સન્માન કરવાથી તેમને સંતોષ થાય છે, અને એમને સંતોષ થાય એટલે આપણને ઉપાધિ ન આવે. જો એમને અસંતોષ થાય તો વાહે આપણે અસંતોષ આવવાનો જ છે, એ સમજી જ રાખવું. હે, બીજું આપણે નમ્ર થવાય, શુભ ગુણ આપણામાં વૃદ્ધિ પામે અને એનું સન્માન કરીએ એમાં આપણી કીર્તિ વધે છે, એમાં કંઈ ખોટું નથી. મોટાને વખાણીએ ને એમાં આપણું માન વધે છે, અને એટલે જ લગભગ બધા વખાણતા હોય છે. કોઈ કહેશે કે આ છ જણાને સામે ઉઠવું, આસન આપવું, મધુરાવેણે બોલાવવું, એવી આજ્ઞા કરવાનું કારણ શું ભાઈ? શા માટે ભગવાન સ્વામિનારાયણ આવી આજ્ઞા કરે છે? આવી આજ્ઞા કરવા પાછળ મહારાજનો હેતુ શું છે, આશય શું છે? તો એક જ આશય છે, આપણને દુઃખથી બચાવવા, સુખિયા રાખવા, સુખિયા કરવા. સન્માનીય વ્યક્તિના અપમાનથી, એના અસન્માનથી આવતી તકલીફોથી પોતાના આશ્રિતને બચાવવાનો આશય છે આ આજ્ઞાની પાછળ.
અને તેમના સન્માનથી મળતા સર્વવિધ લાભોથી નિજાશ્રિતને લાભાન્વિત કરવાનો પણ આશય છે. મોટાઓના સન્માનથી જે લાભો મળે છે તે લાભ મહારાજને એમ થાય છે કે મારા આશ્રિત નહીં મળવો જોઈએ, માટે શીખવાડે છે કેમ મોટાને આદર આપીને આપણને લાભ મળે છે તે લેવો. ત્રીજું, પોતાના સત્સંગીમાં સભ્યતાને જીવંત રાખવા માટે આ શ્લોક લખ્યો છે કે મારો જે આશ્રિત છે એમાં સભ્યતા રહેવી જોઈએ. પાંચમું, પ્રાચીન હિન્દુ સંસ્કૃતિના સદગુણો જાળવી રાખવા માટે આ આદેશ છે. છઠ્ઠું, નિજાશ્રિત આવી વ્યવહારિક વિનય વિવેકની વાતથી અજાણ રહેતા તેમને આવતી નાની મોટી મુશ્કેલીઓ આલોકમાં સુખી થવા તો નહીં જ દે, સુખી થવામાં નડશે જ, પરંતુ સત્સંગ ભજન કરવામાં પણ એને અડચણ પડશે. તેથી ભગવાનમાં ગાઢ પ્રીતિ મારો ભગત નહીં કરી શકે, ગાઢ પ્રીતિ પ્રભુમાં ભજન દ્વારા નહીં કરી શકે તો માયાને નહીં જીતી શકે, અને માયામાં નહીં જીતી શકે તો મારો ભક્ત મને નહીં પામી શકે. પોતા સુધી પોતાના ભક્તને લઈ જવા માટેની પણ આ આજ્ઞા છે. માટે ભક્તોને પોતાના સ્વરૂપમાં ગાઢ પ્રીતિ કરાવી માયા પર કરવા માટે મહારાજે આ વડીલોનો સન્માન સત્કાર કરવો એવી આજ્ઞા આપણને કરી છે. પ્રભુ પાયમાં સુધી ઉપયોગી થાય એવી આ બધી જ આજ્ઞાઓ છે. હવે જો આપણે આ આજ્ઞા પાળીએ તો આપણને જે લાભો થાય છે એનું આપની આગળ મારી યથામતીમાં જે આવ્યું તે વિવરણ કરું છું. આદરણીયની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. જો એમનો આદર કરીએ તો એમની આપણા ઉપર પ્રસન્નતા થાય છે, રાજીપો થાય છે, અને તેથી અલ્પ યત્ને સદ્ય કાર્ય સિદ્ધિ થાય છે. આપણા કામ થોડા પ્રયત્ને મોટા મોટા હોય તોય ફટાફટ થઈ જાય. આ વાત છે, મોટાનો રાજીપો બહુ કામ કરે છે, બહુ જ કામ કરે છે, અને મોટાને રાજી કરવા માટે એમનો આદર સત્કાર આપણે રાખવો જોઈએ. અપમાન કરે કોઈ રાજી ન થાય. ત્રીજું, આધ્યાત્મિક માર્ગમાં જરૂરી દાસત્વનો ગુણ સહેજે કેળવાય છે. વડીલોનો ભાર રાખી એનો આદર કરવાથી આપણામાં દાસત્વ આવે છે, એ ગુણ કેળવાય છે, અને એ ગુણ આધ્યાત્મિક માર્ગમાં અતિ ઉપયોગી છે. ચોથું, આર્ય સંસ્કૃતિનું એ ઉમદા લક્ષણ છે, એવું સન્માન કરનારમાં વિનયાદિક સદગુણો વિકસે છે. માટે ગુણવાન કે મોટાની કદર કરવી, માનને લાયક વ્યક્તિને માન આપવું, એમાં શુભ ગુણો આવે છે. જો માન આપીએ તો વિનયવાન બની બીજાને માન આપવાથી પોતાનામાં જ ગુણની વૃદ્ધિ થાય છે, ખોટ કાંઈ નથી, અને વિનયવાનની બધે જ કીર્તિ વધે છે, બધી પ્રકારે લાભ છે. અને જો આ આજ્ઞા પાળીએ તો સત્સંગ ભજનમાં કોઈ વિઘ્ન ન પડે, સહેજે ભજન થાય અને રમતા રમતા કલ્યાણ થઈ જાય, માટે પાળવી જોઈએ. જામનગરના નરેશ વિભાજામ એકવાર દોલતુંગી ગામમાં ગયા હતા. થોડોક સાંભળવા જેવો પ્રસંગ છે. ગામ લોકોએ વિભાજામનું સ્વાગત કર્યું. દોલતુંગી ગામના માણસોએ મોટી સભા ભરાણી. તે ગામમાં કાળુશા નામનો એક ફકીર આવ્યો હતો. તેમણે જામ સાહેબની વિનયપૂર્વક પ્રશંસા કરી. કાળુશા ફકીરે પ્રશંસા કરતા કરતા એણે એમ કહ્યું કે મહારાજા, ખાવીનું ગરીબ છું, મને ખાવાનું મળતું નથી. આટલું બોલીને એક દોહો લલકાર્યો. અજી જામ જામ જામડી અને દે દો દો ગામડી, તેરા રહ જાય નામડી ઓર મેરા હો જાય કામડી. અરે જામ જામ જામડી, એક બે ગામ આપી દો મને, તમારું નામ રહી જાય જગતમાં, મારું ગરીબનું કામ થઈ જાય. કે મહારાજા વિભા જામે પ્રસન્ન થઈને એને ગામ આપ્યું તું. બોલો, દોલતુંગી ગામનો બની ગયેલો આ પ્રસંગ છે. મીઠી વાણી, મોટાનો આદર કેટલો આપણને ફાયદાકારક છે, ના સમજ પડે? આથી ઉલટું કરીને હું કાઢવાનું છે. ઓલા સ્વામી હતા, તે લોટો લાવીને મહારાજને એમ કે આમાં જરાક આપનો ચડાવીને બોલો, ઇસમે તુમ્હારા કુછ નહીં જાતા હૈ
और हमारा काम हो जाता है महाराज, इसमें तुम्हारा कुछ नहीं जाता है और हमारा काम हो जाता है। लो आवड़ू जोई थई जाए काम। ગોપાલ સ્વામી વડોદરામાં હતા, સ્વામિનારાયણ ભગવાનના સાધુ, મહાદેવને મંદિરે મહારાજ ગયેલા એલા ગોપાલ સ્વામી, એમાં એલા બ્રાહ્મણ હતા, એમણે સાધુ જાણીને ગોપાલ સ્વામીને ચાંદલો કર્યો। શ્રાવણ મહિનો રક્ષાબંધન છે, ઉટાણું હશે, સાધુ જાણીને ઓમ ષષ્ઠીનો ઇન્દ્ર બૃહસ્પતિ કરીને ચાંદલો કર્યો। રામચંદ્ર વૈદ્ય આર્ય હતા, એ તો ગોપાલ સ્વામીનું મહાત્મ્ય જાણે એટલે સહસ્ર ભાવે ગોપાલ સ્વામીને રામચંદ્ર વૈદ્ય પૂછ્યું કે સ્વામી, આ ભૂદેવે તમને જાનલો કર્યો તે એને એનું ફળ શું મળશે? અને ગોપાલ સ્વામી તેથી સહજ સ્વભાવે એવું બોલી ગયા હતા કે મને ચાંદલો કર્યો એટલે અક્ષરધામમાં મહારાજને ચાંદલો થયો, અને અક્ષરધામમાં મહારાજને ચાંદલો થયો માટે આ ભૂદેવને અક્ષરધામ મળશે। કે હવે જરાક સ્વામીનું સ્વાગત કરીને ચાંદલો કર્યો, પૂજા કરી, આદર આપ્યો, ત્યાં અક્ષરધામ મળ્યું। લ્યો મોટા આગળ નિર્માની થવામાં એને પૂજવામાં આવો વગર કર્યાનો સહજ લાભ મળે, કાંઈ દાખલો કર્યા વગર। ગુણાતીતાનંદ સ્વામી કાળવા નદીએ સ્નાન કરતા, એમાં કોઈ મૈયાભાઈ બાંગ પોકારતા, એમાં એક મુસ્લિમે હાથ જોડીને કહ્યું કે વાહ સ્વામિનારાયણ કે વાલિયા કે ક્યાં છટા। એ સાંભળીને સ્વામી એમ પાછું વાળીને જોયું, પછી કે વાહ તારે આજથી બાંગ પોકારવી નહીં પડે, લ્યો થઈ ગયો બેડો પાર, આટલામ થઈ ગયું કામ। એ વાત છે, સ્વામી કાળવા નદીએ નાવા જતા ને એક જણો આખા જૂનાગઢ પર્વતને દંડવટ કરીને પ્રદિક્ષિણા ફરવાનું કરતો, એને જોઈને હરિભગત કે જોત ખરા આનો દાખલો, ત્યારે સ્વામી કે જાવે એને કહો એક દંડવટ આણી કરી કરે મને, કાંડુ જાલીને અક્ષરધામમાં નાખી દઉં। બોલ્યા ને સમજાવ તો કે આમ હામાં આવે મારે છે ને આમ ગિરનારને પૂંછ ન દેવાય, સ્વામી આંકી મેલું ગાડું તો જવા દે, મેળ પડી જવાનો હતો ભલામણ એક દંડવટમાં, પણ એ ન થયું, નહીં ભાગ્યમાં હોય બીજું। કમાલ જેવી વાતો છે ભાઈ, ઘણા માણસને ઓછી મહેનતે ઝાઝુ રળતા આવડે છે આધ્યાત્મિક માર્ગમાં અને વ્યવહાર માર્ગમાં, ઘણા મહેનત કરી કરીને મરી જાય તો એ ખોબો ભરાતો નથી, બોલો આ બધું વિવેક અને વાણી ઉપર નિર્ભર છે, શીખવું જોઈએ। શાસ્ત્રો વિશે સાફ લખેલ એવું સૌને યથા યોગ્ય સન્માન દેવું, આવેલને આદર જેન આપે તે તો પછી આપ પીડાય પાપે। વૈકુંઠ થી પાર્ષદ વિષ્ણુ કેરા પડ્યા પીડાયા વળતે ઘણેરા, જો શાપ પામ્યા સનકાદિકોનો ગર્વે થયો ગંજન ગરવીઓનો। સનકાદિકોને આદર થકી બોલાવવાના હતા પણ ભગવાનને દ્વારે નોકરી મળી ગઈ એટલે જરા પટ્ટો દંડો સ્વયંસેવક બની ગયા એટલે હરખી વાત ન કરી બોલો, અને થોડાક સંતના દાંત કાઢ્યા, કઠણાઈ થઈ ગઈ આમાં, કોણ જાણે આ હાથમાં દંડો આવે ને સ્વયંસેવકનું કંઈક સત્તાનું પદ હોય એટલે માળાની હાલબેલ ફરી જાય, વાણી ફરી જાય, એટલે ભાઈ હરખું બોલ ને ભાઈ એ બાજુ ન જવાય, પણ એ તમારે ખબર નહીં કોશ જ ગળી જાય સીધો કંઈક સત્તા મળે એટલે આમ હજળ જ હાલવા માંડે, બે તો આમ બે એટલે શું છે, પણ થોડોક સહજ જીવને એટલો બધો હજળમબમ થઈ જામાં બિંબની જેમ મજા કરીને ભલામણ। મોટા મોટા હારા હારા માણસોમાં હળવાઈ બહુ જોઈ છે, અને એ માણાના શિષ્યો કે છોકરાઓમાં લાકડછાપ બહુ જોયું, ચા કરતા કેટલી બહુ ગરમ દાંત આવે ખબર નહી આમ કેમ થઈ જતું છે મારા જાણે। હલો આગળ હલો, પશુ તથા પક્ષી સમસ્ત પ્રાણી ક્રોધે ચડે છે અપમાન જાણી, ક્રોધી વિરોધી બહુ જે જણાય સન્માન કી ધા થકી શાંત થાય। લે આંબળો, ક્રોધી વિરોધી ગમે તે હોય સન્માન કરો એટલે શાંત થઈ જાય, ભાઈ પશુ પક્ષી બધાને ક્રોધ ચડે છે અપમાનથી, તો બળદને કહો બાપો તો ગાડું કાઢી નાખે, હરોપટું લઈને મારવા જાવ તો શીંગડું ચડાવે, આમ વાત છે, માટે સન્માન કરો બાપા। હવે કે છે કે ભાઈ આ આગીને ન પાડે તો નુકસાન શું થાય, એનું કેવું કેવું કુફળ મળે? તો કે જુઓ ભાઈ, મોટાનું માનભંગ થતાં મોટા મોટા દુઃખ આવે, કાં તો કોકના શાપના ભોગ બનવું પડે, શાપ આવે શાપ. બીજું નાના નાના વિનય, અમુક વિવેક ચૂકાઈ જાય તો મોટાની નૂતન પ્રસન્નતા પ્રાપ્ત થવાની હોય તે જાય, ખાટી જવાના હોઈએ પણ એ બધું ખોઈ બેસીએ, અને કાં તો આપણા ઉપર રાજીપો હોય એમાં કાપ મુકાઈ જાય. ઘણી વાર મળેલો રાજીપો પણ બધો ધોવાઈ જાય, નવો રળવાની તો વાત ઘરે ગઈ. આવા બધા નુકસાન છે, માટે ભગવાનની આ આજ્ઞાને પાળવી. જેણે આ આજ્ઞા લોપી અને ઊભા ન થયા, સન્માન ન કર્યું, મીઠે વેણે ન બોલાવ્યા, તો એ બધાને દુઃખ આવ્યું છે. હવે પછી હું તમને એક એક વાત કરું છું. સૌ પ્રથમ ગુરુ લખ્યા છે, તો ગુરુ બાબતના ત્રણ દાખલા મારે તમને દેવાના છે કે ગુરુનું અપમાન કરવાથી કેવા કેવા દુઃખ આવ્યા. પહેલી વાત ભાગવતની કરીશ. ભાગવતમાં લખ્યું છે કે ઇન્દ્રની સભામાં આચાર્ય બૃહસ્પતિ પધાર્યા અને ઇન્દ્રને એ વખતે લક્ષ્મી, સત્તા, સમૃદ્ધિ એને લઈને જરા નશા જેવું વર્તતું. બૃહસ્પતિનો સત્કાર ન કર્યો, ગુરુ બૃહસ્પતિનો સત્કાર ન થયો, એટલે હવ સમજે એવી સીધી વાત હતી કે એનું અપમાન થયું. એટલે બૃહસ્પતિ તરત જ સભામાંથી ઉઠી અને ચાલ્યા ગયા. એને એમ ખબર પડી કે અહીં આપણું કોઈ માન નહીં, આ લોકોને આપણી કોઈ જરૂર નથી. બૃહસ્પતિ જ્યાં જતા રહ્યા ઘરે, પછી ઇન્દ્ર ભાનમાં આવ્યા કે આ લે, ગુરુ તો જતા રહ્યા, ભરે કરી મુશ્કેલી થાય, પસ્તાવો થયો. મનમાં વિચાર કર્યો કે જઈને માફી માંગો, ઘરે જાઓ, હવે બીજું શું થાય. પણ ભૂલ થઈ ગઈ થઈ ગઈ. હવે બૃહસ્પતિને ઘરે જઈને ઇન્દ્ર માફી માંગવાનો વિચાર કરે છે એ વાત બૃહસ્પતિએ અંતર્યામીપણે જાણી કે ઇન્દ્ર હવે અહીં ઘરે આવીને મારી માફી માંગવા ચાહે છે. ઘરમાં અપમાન કર્યું સભામાં, મારે એ વાત મંજૂર નથી. એટલે બૃહસ્પતિ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. અને પછી તો ઇન્દ્રે ને બધા દેવોએ ગુરુને બહુ શોધ્યા, પણ ગુરુ ન મળ્યા. ત્યારે એને પછી એવું ભાન થયું કે હવે ગુરુદેવ વિના આપણે કોઈ સુરક્ષિત નથી, ભય માંડ્યો લાગવા. પછી ગુરુ વિના સુરક્ષિત રહેવા, દેવો સાથે મળીને સ્વબુદ્ધિ અનુસાર ઇન્દ્રે કેટલાય ઉપાય વિચારવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ ઉપાય વિચારી જ ન શક્યા. ઉપાય કરી શકવાનું એક બાજુ રહ્યું, કાંઈ હુજ્યું જ નહીં, અને ચિત્તને શાંતિ જરાય ન મળી. આ સભામાં ગુરુદેવ આવ્યા અને એનું સન્માન ન થયું, એમાંથી આ દુઃખને બળતરા શરૂ થઈ. અને સાંભળજો, હવે મજા આવે એવું થાય છે. અને આ વાતની દૈતોને જાણ થઈ ગઈ કે ઇન્દ્રએ તેના ગુરુ બૃહસ્પતિનું અપમાન કર્યું છે. આમ અપમાન કાંઈ નહોતું કર્યું, સન્માન નહોતું કર્યું, બીજું કાંઈ આમ દંડો બંડો માર્યો કે લાકડી મારી કે તિરસ્કાર કર્યો કે કાંઈ વેણ કીધું, એવું તો કાંઈ જ નહોતું. આપણે બધા એને અપમાન કહીએ છીએ, એવું કશું નહોતું. એને ખબર પડી ગઈ કે ભાઈ, ઇન્દ્રએ ગુરુનું અપમાન કર્યું છે, એટલે ગુરુ એમની સભાને છોડીને જતા રહ્યા છે. હવે દેવોને બચાવે એવો એની પાસે કોઈ નથી. આવી વાત અસુરોની સભામાં થઈ કે હવે એની પાસે એને બચાવે એવો કોઈ નથી, મારવાનો લાગ આવ્યો છે. હે હાલો હાલો, મારી મારી હાડકા ભાંગી નાખી કેશ, જેની આપણને શરમ આડી આવે કે જેની આપણને બીક લાગે, એનું તેણે અપમાન કર્યું છે ને એ હવે એને છોડીને જતા રહ્યા છે. માથેથી છત્ર ગયું, મારો પાણા એને માથે જ પડશે હવે. આવું વિચારી પોતે પોતાના ગુરુ શુક્રાચાર્ય પાસે ગયા અને કહ્યું કે આવો લાગ છે ગુરુ, કેમ કરીએ? ગુરુ કહે તથાસ્ત, જાઓ, આદેશ આપી દીધો. શુક્રાચાર્યનો આદેશ લઈ
અને અસુરોએ દેવો ઉપર આક્રમણ કર્યો અને જબર યુદ્ધ થયો. એમાં અસુરોએ દેવોને બહુ માર્યા, બહુ માર્યા, અંગ માંડ્યા કપાવવા માંડ્યા, લોસા ઉડવા. અને પછી દેવોને ખબર પડી કે આજ મરી જવાના છીએ, ગુરુનું અપમાન કર્યું એનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ, હવે જીવવું હોય તો ભાગો. પછી દેવો જેવા દેવો પોતળીયું પકડીને જે ભાગ્યા છે. બોલો, જાવું ક્યાં? પછી કોકે કીધું કે હવે બ્રહ્માને શરણે જાઓ. પછી બ્રહ્માને શરણે ગયા, બ્રહ્માની સ્તુતિ બહુ કરી. ત્યારે બ્રહ્માએ પ્રગટ થઈને કહ્યું કે હે ઇન્દ્રાદિકો, તમે તમારા ગુરુનું અપમાન કર્યું છે એટલે આ માઠા ફળ ભોગવો છો. ભોગ્યા વગર છૂટ્યો જ નથી. પણ કે હવે કરવું શું? તો કે ત્રષ્ટાના દીકરા વિશ્વરૂપ છે, એને શરણે જાઓ, એ કંઈક ઉપાય કરશે. પછી એને શરણે ગયા, એને એનો આધાર લઈ એની પાસે યજ્ઞાદિ કરી, બળ મેળવી, અસુર સેના ઉપર દેવોએ વિજય મેળવ્યો. પણ વિશ્વરૂપની માતા અસુર સ્ત્રી હતી. હવે એ એના મામા મામા થાય અસુર, થોડુંક આવું હલાડું થયેલું, એટલે વિશ્વરૂપ યજ્ઞ કરતો કરતો અમુક છુપી આહુતિ અસુરોને દેતો હતો. આની ઇન્દ્રને ખબર પડી ગઈ ને બાટલો ફાટ્યો, તે મારી નાખ્યો એને. તારી જાતના કેસ આવો લોચો કૌભાંડ, એમાં બ્રહ્મહત્યા લાગી. પછી આ બ્રહ્મહત્યાને સ્ત્રી, પૃથ્વી, જળ અને વૃક્ષને વહેંચી દીધી. વિશ્વરૂપના પિતા ત્વષ્ટ્રા, એનો મગજ ગયો, એના દીકરાને મારી નાખ્યો, એટલે ઇન્દ્ર ઉપર ને દેવો ઉપર. પછી એણે યજ્ઞ કરી, વૃત્રાસુર ઉત્પન્ન કર્યો. અને એ વૃત્રાસુરે દેવોને જે હફાવ્યા છે એની વાત કરવામાં. પછી દેવતાઓ બિચારા ભાગ્યા અને નારાયણને શરણે ગયા. પછી નારાયણે બધું શીખવાડ્યું. પછી દધીચી ઋષિના પગ પકડ્યા, એના અસ્થિમાંથી પછી વજ્ર બનાવવાની સલાહ અનુસાર વજ્ર બનાવ્યું અને વૃત્રાસુરનો નાશ કર્યો. ત્યાં બીજી બ્રહ્મહત્યા લાગી, એને માર્યાની. અને એ બ્રહ્મહત્યા તો કાળી લંબુરી ભૂખી ભૂખાળ તે આની વાહે પડી તે ભાગ્યો ભાગ્યો ઇન્દ્ર માનસરોવરના કમળમાં જઈને હંતાણો. બોલો, એક હજાર વર્ષને ભૂખ્યો રહ્યો બિચારો, દુઃખી દુઃખી થઈ ગયો. એ દરમિયાન સ્વર્ગની ગાદી ખાલી પડી, તે બધાએ ભેગા થઈને પૃથ્વીનો હારામ હારો માણા ગોતી નહુષ રાજાને સ્વર્ગની ગાદી ઉપર બેહાડ્યો. ત્યાં અડખે પડખે વાળા કે સ્વર્ગાધિપતિ નહુષ મહારાજ કી જાય, કે ઇન્દ્રનું બધું જ તમારું થયું, ત્યાંની પત્ની તમારી કેમ ન થાય? નહુષ કે વાત સાચી છે. એટલે આ નહીં સડી ગઈ ને જ્ઞાન ભેગી સડી, હા કે વાત સાચી છે, જાઓ બોલાવી લાવો એને. લે કરી વાત સાંભળો કરા, દિલ્હીની ગાદી મળે પછી દિલ્હીની ગાદી ઉપર આગલા બેઠા હોય એનું ઘરનું મળે, વાતો કરો છો તે? હા તો કે કેમ ન મળે? થઈ ઉપાધિ. પછી એ મોટું દુઃખ ખાયું ને પછી બૃહસ્પતિને મળ્યા ને બૃહસ્પતિ કે તમે કાત્યાયની દેવીનું વ્રત કરો ને પછી દેવીને મળ્યા ને પછી ઇન્દ્રને છુપે રીતે મળ્યા ને પછી કીધું કે હવે તમે અપૂર્વ વાહન ઉપર બેહીને આવો એવું કહો. પહેલાં તો એમ ચલ્યું મારે આટલો સમય વ્રત છે બ્રહ્મચર્યનું, પછી આવજો ને પછી આવી રીતનું વાહન બતાવ્યું ને એમાં અગસ્ય ઋષિને રથે જોડ્યા ને પછી માળો કે સર્પ સર્પ જલ્દી જાણો, ભણવાની ઉતાવળ બહુ થઈ ગઈ. અને અગસ્ય મુનિને ઠેબું માર્યું ને એનો મદદ ગયો. ત્યારે સર્પ સર્પ કરે મોટો અજગર થઈને પડી કે તે સ્વર્ગે ગયું ને ઇન્દ્રાણી ગઈ ને મોટો જબર અજગર થઈને પડ્યો, બધું શ્રીપતિને થઈ ગયું. પણ આ બધું બૃહસ્પતિ સભામાં આવ્યા એનો આદર સત્કાર ન કર્યો એમ જ થયું. આટલું બધું લાંબુ નીકળ્યું, જરાક પૂછડી જેવું જ હતું, પણ 8 ફૂટનો યારું નીકળ્યો. કહો હવે આનું શું કરવું? માટે ગુરુનું અપમાન ક્યારેય કરવું નહીં, થાવા દેવું નહીં. બોલો, આ સભા મંડપમાં અહીંયા જ ગોપાલ સ્વામીનું અપમાન કરવાનો નિર્ણય થયો હતો. ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડીને આવીને બધાને રોક્યા કે મરી જાહો બધા, જોગીનું અપમાન ન થવું જોઈએ. સ્વામી ઉદાસ થઈ જશે તો ધામમાં જતા રહેશે. આજ મહારાજ એને આખો સંપ્રદાય હોંપીને ગયા છે, એને બળે અમે તમે બધા સુખી છીએ, આ બધું શું કરો છો? બધું અળહાયું. અપમાન ન કરવું એમ નહીં, થાવાય ન દેવું. આપણને ખબર પડે કે કોઈ મોટાનું કોઈ અપમાન કરવા વિચારી રહ્યા છે તો રોકી દેવા, ખબરદાર હાંડલા તૂટી જાય આ ધંધો કરવામાં, ને હાથ ગાલ્યા જેવું નહીં. બોલો, ગુરુનું અપમાન કરનારાની એક કથા સંભળાવી, હવે એક બીજી સંભળાવું. ચાંપાનેરનું નામ તમે બધાએ સાંભળ્યું છે. ચાંપાનેરનું રાજ્ય બહુ પ્રસિદ્ધ, ચૌહાણોનું રાજ્ય, વર્ષો જૂનું. ચૌહાણ રાજપુરુષો ચાંપાનેરમાં રાજ કરતા. એ આપણું આજનું પાવાગઢ, સમજાણું. ત્યાંના જયસિંહ ચૌહાણ બહુ મોટા હતા. એણે માતાનો હાડલો જાયલો અને શાપ આપ્યો. પછી મહંમદ બેગડાએ એની યારે લડાઈ કરીને જયસિંહ ચૌહાણનો પરાજય થયો. વિક્રમ સંવત 1545માં પાવાગઢ બેગડાએ લઈ લીધું. એમાંય કંઈક ભૂલ્યા લઈને ખોયું. અને પછી જયસિંહના પુત્ર પ્રતાપસિંહ થયા. એ બહુ પગે લાગ્યા અને સુતી કરી રાજી થયા. તો એ પ્રતાપસિંહ બહુ પરાક્રમી થયા અને એણે પછી પાવાગઢ પરત મેળવ્યું. લડાઈ કરીને પાછી પોતાની રાજધાની થઈ ગઈ. હવે પ્રતાપસિંહ રાજાએ ભાઈ મુસ્લિમની સામે લડી અને પાવાગઢ પાછું લીધું. પરાક્રમી પુરુષ ગણાણા ને એના વખાણ બખાણ ચારે કોર થયા. એને અભિમાન આવી ગયું. આપણે એક બે સારા કામ કરીએ એટલે પછી આપણા વખાણ બહુ થાય ને પછી આપણને બધા બહુ વખાણે એટલે કઠણાઈ થાય થાય ને થાય હાળી. આ વખાણ છે ને સ્લો એન્ડ સ્વીટ પોઈઝન. અને કાન દ્વારે લોકો આપણને પીવડાવે છે. એ ચડી જાય ઝેર, એનાથી ઉગરવું બહુ કઠણ. કોકને ગાંડો કરી મૂકવો હોય ને તો એના રોજ ઉઠીને વખાણ કરવા પાસે બેઠા બેઠા. હા, એ થોડા વર્ષમાં ગાંડો થઈને ખલાસ થઈ જાય. આ હારા મારો ઉપાય છે. કોકનું ખેવી નાખવું હોય, એને ટાળી દેવો હોય, ઠામુકો ઠેકાણે પાડી દેવો હોય ને તો અડખે પડખે રહીને કાયમ વખાણ કરવા. અરે તમારા જેવું કોઈ નહીં, અરે તમે તો આમ ફૂંક્યા જ કરવા એવા, સમજ્યા. વખાણ મરી ગયો સમજો તમે. થોડા સમયમાં કાંઈ કામનો નહીં રહે, એકેય ગુણ એનામાં નહીં રહે. અભિમાન આવી જ જાય. અભિમાન આવે એટલે બધા ગુણ સપલા પહેરીને હાલતા થાય. એટલે કેમ હાલતા થયા હતા? કે કોડો જ્યાં હોય ને અમે નહીં રહેતા. નહીં તો કે ના, આ બેઠો હોય ને અમે ન કોઈ આવીએ, શાંતિ ન આવી, કોઈ ગુણ ન રહે. પ્રતાપસિંહને બરાબર કોટો ચડી ગયેલો કે હું એટલે હું એમ ચાંપાનેર પાછું લીધું. હવે એવા અરસામાં એમના રાજગુરુ હતા, એ બહુ સમર્થ હતા ચૌહાણોના ગુરુ. અને એ રાજસ્થાનમાં ગઢ ગાંગરણમાં રહેતા એના ગુરુ રાજગુરુ. એ ગઢ ગાંગરણથી એકવાર પાવાગઢ આવતા હતા. જ્યારે પાવાગઢથી 5 ગાઉ દૂર એમણે પડાવ કર્યો અને ત્યાંથી રાજા પ્રતાપસિંહને સમાચાર આપ્યા કે તમારા ગુરુ ગઢ ગાંગરણથી રાજસ્થાનથી અત્રે પાવાગઢ પધારી રહ્યા છે. આવા સમાચાર ચાંપાનેરમાં કહેતા પાવાગઢમાં મળ્યા. તેથી રાજા પ્રતાપસિંહે એના પટાવત વેરા રાણાને 500 ઘોડે સવાર સાથે લઈ સામે જવા કહ્યું. એનો પટાવત એટલે એનો નોકર કે જાઓ 500 ઘોડે સવાર લઈ અને તમે ગુરુની સામે જાઓ. ત્યારે ઓલો પટાવત હાથ જોડીને કે મહારાજા, મારે કહેવાય નહીં પણ ગુરુ તથા બ્રહ્મદેવનું સન્માન કરવા જાતે જવું જોઈએ. એ ગુરુ છે માટે તમે મને મોકલી દો છો, 500 ને 1000 ઘોડા લઈને જઈશ તો પણ તમને નહીં ભાળે ને, એટલે એને ઘોડાને જોઈને સંતોષ નહીં થાય. માટે આપે ખુદે જવું. એને કીધું એના પટાવત રાણા વેરાએ કે મહારાજા, ગુરુની સામે આપે ખુદે જવું જોઈએ. આ ન માન્યા. બોલે કીધું, આપણી આ સંસ્કૃતિ છે, હું આપને યાદી આપું છું. આપણા વડવાઓ બધા જ્યારે ગુરુ આવે ત્યારે પોતે સામે જતા. ન માન્યું. છતાં પરાક્રમના અભિમાનથી કોઈ વાત સાંભળી નહીં અને પોતે સામે ન ગયા. લ્યો આ કઠણાઈ શરૂ થઈ ગઈ. સત્તા સંપત્તિ પામ્યા પછી આવી પડે અભિમાન. એ જી સત્તા સંપત્તિ પામ્યા પછી આવી પડે અભિમાન. જ્ઞાન વસમુ લાગે પછી કોઈને દેવું સન્માન. પછી બહુ વહમ લાગે, કોઈને માન આપવું નહીં, ગમે નહીં, લેવું બહુ ગમે. જેની કૃપાથી પામ્યા રાજ સુખ સન્માન,
એ જેની કૃપાથી પામ્યા હતા રાજ સુખ સન્માન, જ્ઞાન એને સન્માનતા એને ગઢ થયું માન, પોતાનું જ માન ગઢ થઈને આડું પીડ્યું. હવે એ સન્માન ન કરી શક્યા. પછી પતાવત વેરા રાણા ગયા, પરંતુ રાજાને હામે ન આવ્યા જાણીને, રાજાને આવ્યા જોયા નહીં. એટલે રાજગુરુ બ્રહ્મદેવે પૂછ્યું કે રાણા વેરા, પ્રતાપસિંહ કેમ ન આવ્યા? તો કે મને મોકલ્યો. સાચી વાત છે, પણ કારણ? બીમાર છે, કોઈ તકલીફ? ના ના, મેં યાદી આપી કે ગુરુ આવે છે, આપ પધારો તો સારું. તા કે ના, તું જા. આને ખરેખર લાગીએ ત્યાં ત્યાં એણે શાપ આપ્યો ત્યાં ત્યાં જ, અને એવું બોલ્યા કે જેની કૃપાથી તું રાજ પામ્યો છે તેની સામે આવતા તને શરમ થઈ, તને નાને પણ ઉભવાણી, માટે જા, તારા રાજ્યનું પતન થશે. ઠપ કર્યો. અહીં તો આને ખાલી બોલવાનું હોય ને ગલોટિયા ઓલ્યા ખાય, અભિમાનમાં ઊભું ક્યાંથી રહે? આપણે ઊભા હોય તો આપણું અભિમાન ઊભું રહે, આપણે ગલોટિયા ખાતા હોય આમાં અભિમાન ઊભું ક્યાં રાખવું? ધોચ્યું પકડી રાખીએ તોય સારું, અભિમાન તો ગયું. માટે ડાયા થવાની બહુ જરૂર છે. ન આવ્યા એ કે નથી આવતો હું, જવા દે. એ કેમ સામે ન આવ્યો? કે 500 ઘડા લઈ રાણા વેરા પાછો આવ્યો અને પ્રતાપસિંહને કહે છે કે પ્રતાપસિંહ ગજબ થઈ ગયો, મેં તમને કીધું તું કે ગુરુની સામે જવું પડે, તમે આ શું બાઈફું કેમ? તો કે શાપ આપ્યો. પાવાગઢ જાહે આપણા હાથમાં છે. પછી ભડકો થયો પસ્તાવાનો કે હાલો ગજબ થઈ ગયો. પછી ધોળાધડ સામે ગયો, માફી માગી, પોતાના નગરમાં તેડી લાવ્યા, પરંતુ શાપ લાગી ગયો, એ લાગી ગયો, એમાં ફેરફાર ન થયો. પછી અહમમાં અહમમાં થયેલી એક નાની ભૂલે બહુ મોટું સ્વરૂપ પકડ્યું. થોડા સમયમાં રાજ્ય સત્તા રાજગુરુના શાપ અનુસાર અસ્ત થઈ ગઈ. કેવી રીતે? તો કે અમદાવાદના બાદશાહ બહાદુર શાહે પાવાગઢ ઉપર ચડાઈ કરી. હવે આ પરાક્રમી હતો, મહંમદ વેગડા પાસેથી પાવાગઢ પાછું લીધું હતું, પણ એની જગ્યાએ એટલો પરાક્રમી નહીં હો રાજબહાદુર, તો પણ એણે ચડાઈ કરીને જબરજસ્ત યુદ્ધ થયું અને એ યુદ્ધમાં જ પ્રતાપસિંહનું મૃત્યુ થયું. 200 વર્ષથી પાવાગઢ ઉપર રાજ્ય કરતા આ ચૌહાણોને ત્યાંથી એવું ભાગવું પડ્યું કે ન પૂછો વાત, અને મુસલમાનોએ સત્તા સંભાળી લીધી. ગુરુજનના અપમાનનું આવું દુષ્ટ ફળ આવ્યું ભાઈ. માટે મહારાજ કહે છે કે જાળવા જાજો, કોઈ દિવસ ગુરુનું અપમાન ન કરતા. હજી ગુરુના અપમાન વિશે એક છેલ્લી વાત કહી દઉં, ત્રીજી. આ પણ ભાગવતમાં છે, અષ્ટમ સ્કંદમાં ગ્રજગ્રાહની કથા આવે છે. આપ બધા જાણો, વિદ્વાન સંતો છો. ગજેન્દ્ર પૂર્વજન્મમાં દ્રવિડ દેશનો ઇન્દ્રદ્યુમ્ન નામનો તેજસ્વી રાજા હતો અને એ ભગવત ઉપાસક હતો. થોડો મનમુખી હતો. એ બધું રાજપાટ છોડી મલય પર્વત પર તપસ્વી થઈને સાધના કરતો, આરાધના કરતો. એકવાર સવારે સ્નાનાદિ ક્રિયા કરી મૌન વ્રત લઈ એકાગ્રતાથી ભગવાનની પૂજા કરતો હતો ઇન્દ્રદ્યુમ્ન રાજા. તે સમયે શિષ્યમંડળ સાથે ગુરુ અગસ્ત્ય મુનિ ત્યાં પધાર્યા. ગ્રહસ્થએ કરવા યોગ્ય અતિથિ સત્કાર એમણે અગસ્ત્ય મુનિનું કર્યું નહીં. અગસ્ત્ય મુનિને એમ થયું કે ભાઈ નવીન તું તો ભારે ભગત. મુનિને ક્રોધ ચડ્યો, ગુરુજનોથી દીક્ષા તે લીધી નથી, અભિમાનથી પરોપકાર છોડી મનધાર્યું કરનારો માળો, આ હાથીના જેવી જાડી બુદ્ધિવાળો, માટે જા હાથી થઈ જા. કેશ જ્યાં શાપ દીધા, હાથી થઈ જા. કેશ દ્રવિડ દેશનો ઇન્દ્રદ્યુમ્ન રાજા હાથીનો જન્મ પામ્યો. આ થયું. વાલા ભક્તો,
પછીની કથા ઘણી લાંબી છે, સંતો કહે છે, પણ હું તો અહીંયા મહારાજની જે વાત છે, આજ્ઞા છે, એને અનુસંધાને પોઈન્ટ પોઈન્ટ બતાવું છું. ગુરુ અપમાન ન પામવા જોઈએ, એની બધાએ કાળજી રાખવી જોઈએ. હવે બીજી વાત છે, ભોપાલ એટલે કે રાજાનું અપમાન ન કરવું. દ્રુપતિ, જોકે હવે રાજાઓ રહ્યા નથી, પણ રાજ્ય સત્તાના પ્રતિનિધિઓ તો છે, જેને આપણે નેતાઓ કહીએ છીએ, એમને પણ યોગ્ય સન્માન આપવું જોઈએ. કેમ જે આજના રાજા છે, સરપંચથી માંડીને વડાપ્રધાન સુધીના બધા એ રાજા કહેવાય. તલાટીથી માંડીને ઠેઠ રાષ્ટ્રપતિ સુધી બધા જે છે એ બધા અધિકારીઓ છે અને પૂજનીય છે, એને પણ સન્માનમાં જોઈએ. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 61માં આપણને આ વિવેક શીખવાડે છે, જે કોઈક સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય ને તે જ્યારે સભામાં આવે, આપણે ત્યાં આવે, ત્યારે તેને આદર કરીને સર્વસભાને મોઢા આગળ બેસાડ્યો જોઈ. બોલો, આપણે કાંઈ ધ્યાન જ ન રાખીએ, એને ઠીક પડીને બેહે, બે હોય બે, જાવા હોય જાય, શું છે? આપણે આવું નહીં હાલતો. મહારાજ કહે, તમારે ધ્યાન રાખીને એને બોલાવીને બાવડું પકડીને એને યોગ્ય સ્થાને એને બેહારવો. આ મધ્યના 61માં પરાવાણી છે મહારાજની. અને એ વ્યવહાર છે, તે જ્ઞાની હોય ત્યાગી હોય તેને પણ રાખ્યો જોઈએ. લ્યો, આવી ગયા બધા આપણે? અને જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય છે. હવે એમ કહીને મહારાજ દાખલો દેશે. જેમ રાજા પરીક્ષિત સમીક ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ સમાધિમાં હતા, તે રાજાનું સન્માન થયું નહીં, એમાં ઋષિનો કાંઈ વાંક નહોતો, એને ખબર જ નહોતી. પછી તે રાજાને રીસ ચડી, તે મરેલ સર્પ હતો તે ઋષિના ગળામાં નાખ્યો, પછી તે ઋષિના પુત્રે શાપ દીધો, તેણે કરીને તે રાજાનું 7 દિવસમાં મૃત્યુ થયું. ડખો થઈ ગયો. શંભુનું દક્ષે અપમાન કીધું, તો યજ્ઞ કેરું ફળ કેવું લીધું, માટે યથા યોગ્ય સુમાન દેવું, વિવેકીએ એમ વિચારી લેવું. અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે શિવજી ઊભા ન થયા, અને વચને કરીને પણ દક્ષનું સન્માન ન થયું, કેમ જે શિવજી ધ્યાનમાં હતા. પછી દક્ષને રીસ ચડી, તે શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. પછી નંદીશ્વર ને ભૃગુ ઋષિ તેને હામ હામી શાપ થયા. પછી તે પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મૂવા, અને વીરભદ્રે દક્ષનું માથું કાપીને યજ્ઞમાં હામ્યું, અને દક્ષનું મુખ બકરાનું થયું. કેટલા ડખા થયા એક હાવ નાની વાતમાં. આપણને એમ લાગે કે પણ શું એમાં, પણ એટલે આ ભાઈ એમાં જ આપણે થયું, હું એમાં હું જ્ઞાન જ્ઞાન ને ત્યાગ વૈરાગ થોડાક હેઠા મેલીને આ વ્યવહારની વાત સમજ્યો, નહીં તો હકે ભજન નહીં થાય. મસ્ત મજાની આ બધી મહારાજની પોતાની કરેલી વાતો છે, જેને આપણે સર્વોપરી પરમાત્મા કહીને ઉપાસીએ છીએ, એણે આપણને આ બધું શીખવાડ્યું છે. શીખવું ન શીખવું આપણા હાથની વાત છે. હે કે આ બધા ડખા થયા, માટે ગ્રહસ્થ તથા ત્યાગી તે સૌને એ રીતે રાખવી, જે સંસાર વ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં, કોઈ રીતે નહીં. અને જો અપમાન કરે તો એમાંથી જરૂર દુઃખ થાય, અને ભજન સ્મરણમાં પણ વિક્ષેપ થાય. ઠેઠ વાત મહારાજ ભજન સ્મરણમાં લઈ ગયા, ઉપાસનમાં લઈ ગયા જોઈ. માટે આ વાર્તા સત્સંગી ગ્રસ્ત સર્વે તથા ત્યાગી સર્વે દ્રઢ કરીને રાખજો. આ રાજાની વાત કરી. હવે ત્રીજા નંબરે આવે છે વર્ષિષ્ઠ, કહેતા વયોવૃદ્ધ. માતા પિતા દાદા દાદી સાસુ સસરો આદિક વડીલો એ બધા વયોવૃદ્ધમાં ગણાય. એમને માન સન્માન આપવું, જાળવવા, નહીતર એમનો પણ શાપ લાગે. બાપા, આ વયોવૃદ્ધનું આટલું કહીને આગળ જાઉં છું, આપણી પાસે સમય અનુસારે આ શ્લોક પૂરો કરવો. હવે ચોથે નંબરે આવ્યા ત્યાગી ગુરુ ભોપાલ વરશિષ્ઠ, ત્યાગી વિદ્વત તપસ્વી નામા 6 જણા. ત્યાગી સદાનંદ સ્વામીએ ત્યાગીની વ્યાખ્યા કરી, વૈરાગ્ય બલેન ભગવત પ્રીત્યર્થમ ત્યક્ત ગૃહાશ્રમ ત્યાગી. ત્યાગી કોણ? તો કે વૈરાગ્યના બળથી ભગવાનને પ્રસન્ન કરવા જેણે ગ્રહસ્થાશ્રમ ત્યાગી દીધો છે એ ત્યાગી. આમાં ભગવા કપડાં એવું કાંઈ લખ્યું નથી, બધા આવી ગયા, બ્રહ્મચારી પાર્ષદ વગેરે ત્યાગી, બધા ત્યાગી બહેનો આવી ગઈ. એણે પણ વૈરાગ્યના બળે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કર્યો છે. બીજું, અથવા ભગવાનને અર્થે કે સમાજના કલ્યાણને માટે જીવિત અર્પણ કરી ત્યાગની ભાવના પરાયણ જીવતા હોય તે પણ ત્યાગી છે. સામાજિક ત્યાગી સમજી લો એને, એ પણ આદરણીય છે, એનું બી અપમાન થવું જોઈએ નહીં. જુઓ, ત્યાગી સાધુ સંતનું અપમાન થાય તો શું દશા થાય, એને માટે અદ્ભુતાનંદ સ્વામીએ પોતે કરેલી વાત આપની આગળ રજૂ કરું છું. અને અદ્ભુતાનંદ સ્વામીએ પોતે શ્રીજી મહારાજ આગળ વાત કરી હતી. એકવાર અદ્ભુતાનંદ સ્વામી બદામમાં ગયા ત્યારે સ્વામીને 2 દિવસના ઉપવાસ થઈ ગયા હતા. ગોવિંદ પટેલે સ્વામીને શેર ખીચડી લાવી દીધી બદામમાં, અને કુંભારને ઘેરથી એક આંડલી લાવી દીધી. સ્વામી કહે, મહારાજ ત્યારે હું નદીને કાંઠે જઈને ખીચડી રાંધતો હતો, કેવી હતી નંદ સંતોની સ્થિતિ અને આજ આપણી કેવી સ્થિતિ છે, ડિફરન્સ કરો. શેર ખીચડી લાવી દીધી, કુંભાની એની હાંડલી આપી. અદ્ભુતાનંદ સ્વામી નદીની કાંઠે આવી, હાઠીકડા વીણી, તણી પાણા મેલી, ચૂલો ઓળગાવી, હાંડલીમ ખીચડી કરે. આ આપણા વડવાઓ આ રીતે તપશ્ચર્યા કરી ગયા, ભગવાનને રાજી કરી ગયા. હું બરોબર નદીની કાંઠે ખીચડી રાંધતો હતો ત્યારે નાંદોદના રાજાનો દિવાન ગણેશજી ત્યાં રહેતો હતો બદામમાં. તે પોતાની હવેલીના ગોખ ઉપર બેઠેલો બરોબર, ત્યાંથી નદીને હું બધું દેખાય. અને બરોબર એ સમયે મારો ગામમાં એક નરસિંહરામ કરીને બાવો હતો, તે દિવાનજી સાહેબની પાસે પૂગ્યો. અરે સાહેબ, સાહેબ તમે છતાં આપણા ગામમાં સ્વામીને એનું ટીખળ પહેર. ત્યારે દિવાન કે, ક્યાં છે? તો કે, જો પેલો સાધુ નદીને કાંઠે ખીચડી રાંધે, જો રહ્યો. એમ નરસિંહ બાબાએ 2 શેર પંપમાં જ દીધા. કાનના કુંડલ કાચા હોય તો હાલે, પણ કાનના કાચા માણા હારા નહીં. ઉપાધિ કન્યા તે બાવાનું વચન સાંભળીને દીવાને કહ્યું, અરે છે કોઈ હાજર? જી હજુર. જાઓ, ઓલો જે છે ને એ સ્વામિનારાયણનો સાધુ છે, જાવ એને ગામમાંથી બહાર કાઢી મળી જાતો. ઉપડ્યો સિપાઈ, આવીને સ્વામીને કહે છે કે, સ્વામીજી દીવાન સાહેબનું કહેવું છે, આપ અત્યારે જ ગામમાંથી જાઓ. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કે, મહારાજ મેં સિપાઈને એમ કહ્યું કે આ ખીચડી ચડે એટલે ખાઈને હું જઈશ, ભાઈ તમારા ગામમાં હું નહીં બેહું, હું અટાણે ગામમાંય નથી, હું તો નદીને કાંઠે બારો છું, એમ મેં કહ્યું. તેથી સિપાઈ બિચારો કે, સારું તો બાપુ ખીચડી ખાઈને જતા રહેજો, કારણ એને કાંઈ રાજબાજ હોય નહીં એટલે બહુ કાંઈ એવું હોય નહીં. એ પાછો ગયો દિવાનને જઈને કહ્યું કે, સાહેબ ખીચડી ખાઈને જતા રહેશે. એવું સાંભળીને દિવાલનો બાટલો ફાટ્યો ને એવો ખીજાણો, ને સિપાહીને કહે છે, ચાલા તારા મનમાં સમજે છું, મેં કીધું એમ કરીને કેમનો આવ્યો, હમણે ને હમણે પાછો જા, અત્યારે અત્યારે એને કાઢ, નહીં તો તને હું ઉજાગર કરીશ. એવું સાંભળીને સિપાહી પાછો આવ્યો, ઉજાગર કરવું એટલે કે નોકરીમાં જ કાઢી મૂકીશ બરતરફ. પાછો મારી પાસે આવ્યો મહારાજ, મને આવીને કહે છે કે, મારો રોટલો ઉઠે છે ને તમારી હાંડલી ફોડવાનું કહે છે ને, તમારા હારું મને ઉજાગર કરશ, મારી તો ખીચડી જાય તમારી ખીચડી કરવા દઉં, તો મને છૂટો કરી મેળ છે. બાપજી તમારી હાંડલી ફોડવાનું કીધું છે, પણ તમે સંત છો, મારાથી થાય નહીં, મારી ઉપર દયા કરીને જતા રહ્યો. મહારાજ એવું સિપાહીનું વચન સાંભળીને મેં એને કહ્યું કે, ભાઈ જો હાંડલી ફોડીશ નહીં, ભલે દિવાન સાહેબે કીધું, હું વયો જાઉં છું, આ ખીચડી ચડે ને એટલે તું લઈ જાયજે, તમે ખાઈ જજો, અને મારા હારું ભલા માણસ તમને દુઃખ આવે મારે એવું કરવું નથી, લ્યો હું આયલ્યો. મહારાજ એમ કહીને હું ચિત્રાવાડી ગયો, પણ તે બદામના દીવાને મને કાઢ્યો એ જ રાત્રિએ. એની બુદ્ધિ તમોએ ફેરવી, મહારાજ તમે ફેરવી. તેથી રાત્રે સિપાહીને બોલાવીને કે, પહેલાં હરિભાઈને મારી મારીને તોડી નાખો, જાઓ બાંધીને મારો કેશ. ત્યારે એ ગામમાં બદામમાં દીવાનના હામાવાળિયા પાટીદારો હતા, થોડાક બળિયા હતા, સમજ્યા, એ બધા પાટીદારો બીજા રહેતા. તેના દીકરાનું નામ પણ હરિભાઈ હતું. હવે આ લોકો સ્વામિનારાયણના સત્સંગી નહીં, અને એક સ્વામિનારાયણના સત્સંગી હરિભાઈ હતા.
હવે બફાણું કેવું, ભગવાનને કેવું સકડું ફેરવું, કેવી ભૂલ કરાવડાવી, દીવાનને કરાવડાવી ને સિપાહીને કરાવડાવી, દીવાનું સકડું ફેરવીને આજ્ઞા કરાવી, જાઓ હરિભાઈને બાંધીને મારી મેં તોડી નાખો, ને સિપાહીને સકડું ફેરવું, કીધા તો હરિભાઈ બીજાને ઠપકાર્યા બીજાને, હા એ માંડ્યા ફેરવવા મહારાજ, આમ આમ જ્યાં જરૂર પડે ત્યાં ફેરવવાનું, થોડુંક જ્યાં જરૂર પડે ત્યાં ફેરવવાનું, એને તો બધું આવડે. સિપાહી ગયા, હરિભાઈ જાલ્યા, જાલીને બાંધીને માર્યા માર્યા માર્યા, તે લોહી લોહાણ કરી નાખ્યા. પછી બધા પાટીદારો ભેગા થયા, ની છોકરાને ખાટલામાં નાખીને તેરસના દિવસે હવારે નાંદોદ ગામ લઈ ગયા. ત્યાં રાજાની આગળ આનો ખાટલો મૂક્યો, લોહી લોહાણ. એને જોઈને રાજા બહુ ત્રાસ પામ્યા, કારા રા રા, આટલો બધો આને કોણે માર્યો, એટલે આવું કામ કેણે કર્યું? મહારાજ સાહેબ, તમારા દિવાન ગણેશજી ભાઈએ. હે, મારા દિવાનનું આ કામ? કે હા મહારાજ. એને સિપાહીઓ મૂકીને આજ રાત્રિએ આ અમારા છોકરાને માર મરાવ્યો છે. અલે એણે કરે મહારાજ, આવાના આવા દિવસમાં અનેક કામ કરે છે આપના દિવાન શ્રી, એક નહીં. અને બધા રાજ્યનો પૈસો ચોરીને એણે હવેલી કરી છે, અને એની હવેલીમાં ખજીનો ભર્યો છે. હું કહો છો, બદામમાં હવેલી કરી છે ને ત્યાં ખજાનો ભર્યો છે, રાજ્યનો પૈસો ચોરીને, તમને ખબર નથી મહારાજ. એવું સાંભળીને મહારાજાએ ઓલા સિપાહીઓને બોલાવીને પૂછ્યું કે તમે કેના હુકમથી આ કામ કર્યું? મહારાજ, રાજા સાહેબ, દિવાનના કહેવાથી કામ કર્યું છે. એવી રીતની બરોબર જ્યાં વાત હાલે છે ત્યાં ભગવાને દિવાનનું સકડું વધારે ફેરવ્યું, તે બરોબર ન્યાય આવીને બેઠો નાંદોદમાં. આવો આવો દિવાન સાહેબ, આવો, તાકડે તાકડા મળશે હવે જોજો. રાજાને સલામ કરીને દિવાને આસન ગ્રહણ કર્યું. તે સમયે રાજાએ દિવાનને પૂછ્યું, આવા નવા કામ કેટલા કરો છો? કે શું? તો કે આને માર્યો. તમે માર્યો ને? નાર્યના, એ મારું કામ નથી. દિવાન હાવ ખોટું બોલ્યો, ફરી ગયો. કે ઉભા રહ્યો, ઓલા સિપાહી ક્યાં ગયા? બહાર બેઠા. બોલો. રાજાએ સિપાહીને બોલાવ્યા અને એની હામે પૂછ્યું કે આને તમે માર્યો, એ કેના કહેવાથી માર્યો? રાજા સાહેબ, આપના દિવાન સાહેબના કહેવાથી. દિવાન ગણેશજી, સિપાહીઓ શું કહે છે? તો કે અલ્યા, મેં તમને આને મારવાનું ક્યાં કીધું હતું? મેં તો ઓલા સ્વામિનારાયણના સત્સંગી હરિભાઈને મારવાનું કીધું હતું. રાજાએ સિપાહીએ હમું જોયું. સિપાહીઓ કે ના મહારાજ, હરિભાઈને જ મારવાનું કીધું હતું, આને જ. હવે એનું ન્યાય એમને સ્થિર કરી દીધું કે આને જ કીધું હતું, અમારી કોઈ ભૂલ નથી થઈ, જમાવી દીધી મહારાજે. અને રાજાનો મગજ ગયો. રાજા કે છે કોઈ હાજર? તો કે જી. આને હાથ કાઢી નાખો, અત્યારે ને અત્યારે ગણેશજીને જેલ ભેગો કરો. ગણેશજીને જેલમાં પૂર્યો, ગુનો સાચો થઈ ગયો. અને પછી રાજાએ હુકમ કર્યો, જાઓ ઉપડો બદામ, એની હવેલી ખોદીને ખજાનો કાઢી લો. તે બધા આવ્યા અને ખોદ્યું, ખજાનો બહુ નીકળ્યો. અને પછી તો આને બહુ આઘાત લાગ્યો, દિવાન જેલમાં મરી ગયો. અને એના જે બધા માણસો હતા એ પણ બધા ધીમે ધીમે મરી ગયા. મહાપાપી હતો જે ગણેશ, તેનો વંશ રહ્યો નહીં લેશ. હતી સમૃદ્ધિ જે વખણાણી, એની સમૃદ્ધિની સત્તા વખણાતી હતી, બળી ગઈને થઈ ધૂળ ધાણી. આ થયું. ત્યાગીનું અપમાન કરવાથી આ ફળ નીકળ્યું. અદ્ભુતાનંદ સ્વામીએ બદામથી ભૂખ્યા ચિત્રવાડી ગામ ગયા અને ત્યાં ભીખાભાઈ પાટીદારને કહ્યું, ભૂખ્યો બહુ છું. તો એણે આદર આપી શેર બાજરીનો લોટ આપ્યો. સ્વામી રોટલા કરીને જીમ્યા અને એ પાટીદારને એટલું ફળ થયું કે એને દીકરા નહોતા. સ્વામી આશીર્વાદ આપ્યો, સાત દીકરા થયા, અપાર સુખ થયું. તહા વૃદ્ધિ થઈ વંશ કેરી, તથા પાયમા સમૃદ્ધિ ઘણેરી, વૃદ્ધિ પાયમા વળી વ્યવહાર, સજે સંતની સેવા અપાર. માટે ક્યારેય ત્યાગીઓની, સાધુની, બ્રહ્મચારીની, સાંખ્યયોગીની, કોઈ ત્યાગીઓની જાણી જોઈને ઠેકડી મશ્કરી યા તો અપમાન કરવું નહીં, નહીતર બહુ માઠી દશા થાય, એવા બહુ દાખલાઓ છે. હાદી હુદી એ બધા દાખલા કીધા કરીએ તોય ખૂટે એમ નથી બાપા, માટે એમાં ઝાઝો ઉતરતો નથી. હવે વિદ્વાન પાંચમો, અધિત વેદ શાસ્ત્ર પુરાણ આદિ
સ્વામીએ વ્યાખ્યા કરી સતાનંદજીએ કે જો વેદ પુરાણ આદિ શસ્ત્રશાસ્ત્રના જાણકાર છે કે જગતમાં પણ ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરવાથી જે તે ખાતામાં વિદ્વાન યા તો નિષ્ણાત ગણાતા હોય એ બધા વિદ્વાન કહેવાય, એનું જાળવવું. જુઓ, મગધ નરેશ ધનનંદ હતો, તેણે ચાણક્યનું અપમાન કર્યું હતું. તો ચાણક્ય નક્કી કર્યું કે તને ઉઠાડ્યા પછી ચોટલી ગાંઠ મારીશ. તો ધનનંદને સત્તામાંથી ઉઠાડી મૂક્યો, બહુ મોટી સત્તા બિહાર. એ ચાણક્ય એક બ્રાહ્મણ હતા, નીતિશાસ્ત્ર અર્થશાસ્ત્રમાં નિષ્ણાત હતા, એનું અપમાન કર્યું ભણેલ વિદ્વાન માણસનું. તો આ દશે આવી આખો નંદ વંશ સમાપ્ત થઈ ગયો અને મૌર્ય વંશ ચાલુ કર્યો ચાણક્યે. ચંદ્રગુપ્તને ગાદીએ બેસાડી દીધો. એટલે ન કર્યું હોત તો હું વાંધો હતો, પણ અભિમાન કાંઈ હક લેવા દેશ. જ્યારે માણાને સત્તા હોય ને સમય હોય ને ત્યારે એમ જ થાય, કોણ પણ કોણ છે. આ બધું હું જોયેલું જાણેલું કહું છું, કાણ ઉઠાડનાર છે, કાણ છે, હાજે પતાવી દઈએ. એટલે ભાઈ કાંઈ ન થાય, ઝાડેવા જાઉં. ધનનંદથી કાંઈ નથી થયું, જેની વર્ષોથી ગાદી અને સત્તા, જેના હાથમાં સૈનિક સેના દુનિયા ધ્રુજાવે એવી કઈ છે નથી થયું. પંડિત મદન મોહન માલવિયાજી, બહુ નામ એનું ભારત દેશમાં પ્રખ્યાત છે, એ ભારત દેશના પ્રતિષ્ઠિત વિદ્વાન હતા. એમને એમ થયું હતું કે આપણા દેશમાં વિદ્યા પ્રવર્તવી જોઈએ, એટલે એમણે કાશીમાં એક હિન્દુ યુનિવર્સિટી બનાવવાની ઈચ્છા કરી. અને આ માટે તેઓ ખૂબ મહેનત કરતા માલવિયાજી, અનેક પ્રશ્નોને પડકારોને પોતે ઝીલ્યા, સામનો કર્યો, અને હિન્દુ યુનિવર્સિટીનું નિર્માણ થાય કાશીમાં એને માટે તે બધે ફરી ફરી રાજા મહારાજાઓ પાસેથી, શાહુકારો પાસેથી બને એટલું દાન ભેગું કરતા હતા. એમને જઈને વિનંતી કરતા હતા કે આમાં તમે દાન આપો. તેઓ એકવાર દાન લેવા માટે હૈદરાબાદના નિઝામ પાસે ગયા. નિઝામને હિન્દુ યુનિવર્સિટીની સ્થાપનાની વાત કરી, દાન આપવા માટે વિનંતી કરી, તે સાંભળી નિઝામ એકદમ ખીજાઈ ગયો. પંડિતજીને કહ્યું કે તારી આ હિંમત પંડા, હિન્દુ યુનિવર્સિટી માટે અમારા નિઝામ પાસે, મુસલમાન પાસે દાન માગતા તને શરમ નથી આવતી? એટલે પંડિત ક્યાંય ભૂલ્યા નહીં. એ જવાબ આપે એ પહેલાં તો ખીચડાયેલા નિઝામે પોતાના પગની મોજડી કાઢીને પંડિતજીને ગુસ્સામાં ને ગુસ્સામાં મારવા ફેંકી અને કહ્યું કે નીકળ બહાર. માલવિયાજી ઉઠ્યા, પણ મોજડી હારે લઈને ઉઠ્યા, જે આપ્યું એ હિન્દુ યુનિવર્સિટીમાં કામ લાગશે, આપની કૃપા એમ કરીને મોજડી લઈને બહાર નીકળી ગયા. અપમાનિત થયેલા પંડિતજી નિઝામની જૂતી લઈ અને હૈદરાબાદની મુખ્ય બજારમાં જઈ અને બધા લોકોને ભાષણ કરીને ભેગા કર્યા અને કહ્યું, મારી પાસે મહારાજા ધીરાજ નિઝામની એક સરસ મજાની મોજડી છે, જેની કિંમત આંકી અકાય એમ નથી, અને નિઝામની મોજડી એ કોઈ નાની હોની વાત નથી. આ મોજડી કોઈને લેવી હોય તો હરાજીમાં બોલ બોલે. મહારાજા ધીરજની મોજડી લોકોને એમ થયું કે આપણે ઘેરે ક્યાંથી, માણા માંડ્યા બોલ બોલવા. એમાં નિઝામને દોડાદોડ કોકે કીધું કે તમારી મોજડીની હરાજી થાય હે કા. અને એને કહે છે કે જો કોક ખરીદી લે ને તો અબરૂ જાહે, માટે આપણા માણસ મોકલીને ખરીદાવી લ્યો, પાછી લઈ લ્યો. એટલે માણસ મોકલ્યા, જાઓ ઊભા રહી જાઓ હરાજીમાં, કોઈને મોજડી જવા દેશો નહીં. નિઝામના માણસો આવીને ઊભા રહ્યા, ઓલા બોલે એટલે આવડા ઉપર, ઓલા બોલે એટલે આપણા ઉપર. માલવિયાજીએ મોજડી બહુ કિંમતમાં નિઝામને જ ભેટ આપી અને એનું નાણું કાશી હિન્દુ યુનિવર્સિટીમાં વાપર્યું. મારા ભાઈ, પંડિતોની આગળ હાથ જોડાય, એના અપમાન ન કરાય, એમાં કદી ફાવીએ નહીં, ક્યારેય નહીં. આ રીતે વિદ્વાનોનું અપમાન કરનાર માણસને પાછું પડવાનું થાય છે, એની આબરૂ જાય છે. માટે ક્યારેય વિદ્વાનોનું અપમાન નહીં કરવું એમ મહારાજની આજ્ઞા છે. કોઈ પણ ખાતાનો નિષ્ણાત બુદ્ધિશાળી માણસ વિદ્વાન ગણાય છે એમ સમજવું.
હવે છેલ્લા છઠ્ઠા તપસ્વી. તપસ્વી કોને કહેવાય? તો કે ભગવદ આરાધનાર્થમ કૃષ્ણ ચાંદ્રાયણાદિ વ્રત પરહ. સતાનંદ સ્વામી કહે છે કે જેઓ ભગવાનની આરાધના માટે ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને કૃષ્ણ ચાંદ્રાયણાદિ વ્રતો વગેરેથી તપશ્ચર્યા કરતા હોય એ બધા તપસ્વી કહેવાય છે. એ તપસ્વીનું ક્યારેય અપમાન કરવું નહીં બાપા, એની આગળ તપશ્ચર્યા રૂપ દારૂ ગોળો છે, એનું વપરાઈ જાય મું વપરાઈ જાય, પણ એક ગોળો નાખે તો આપણું તો હાવ સાફ થઈ જાય. હે માટે ઝાડવા જવું. એના ઉપર એક વાત કરું, યોગી કંથળનાથની. એકવાર વાગડ પ્રદેશના રાજા ધર્ણ વાઘેલા, બહુ સારા રાજા હતા, એ પોતાના સેનાપતિ જામ મોડને સાથે લઈ ફરતા ફરતા, હાલ જ્યાં કચ્છમાં કંથકોટ ગામ છે ને ત્યાં ગામ નહોતું, એ વખતે ડુંગરા હતા, ત્યાં આવ્યા ધર્ણ વાઘેલા. અને ત્યાં અનુપમ જગ્યા જોઈ અને જામ મોડે વિચાર કર્યો કે અહીં કિલ્લો બાંધ્યો હોય ને મારો આવાસસ્થાન કર્યો હોય રહેવાનું તો મજા આવે એવી જગ્યા છે, એટલે ત્યાં કિલ્લો બાંધવાનો નિર્ણય લીધો. તે પ્રદેશ ધર્ણ વાઘેલાના તાબામાં હતો અને તે દિવસે આ જામ મોડ ધર્ણ વાઘેલાના સેનાપતિ હતા, પરંતુ બહુ એને બેને સંબંધ હતો, તેથી એ જમીન ધર્ણ વાઘેલાએ પોતાના મિત્ર જામ મોડને ભેટ આપી, એરિયા આખો ભેટ આપ્યો કે જાઓ તમને બક્ષીસ, એટલે એ બી રાજા થઈ ગયો. જામ મોડજીએ મિત્રની મદદથી કિલ્લો બાંધવા માટેની તમામ વસ્તુઓ અને વ્યક્તિઓ એકઠા કર્યા, પાયો ખોદ્યો, ગઢ બાંધવો છે. તે સમયે ત્યાં એક કંથળ નામના તપસ્વી કંથળનાથ યોગી તપશ્ચર્યા કરતા હતા અને બરોબર એ જગ્યાએ પાયો આવ્યો, એટલે જામ મોડે એને ઉઠી જવાની આજ્ઞા કરી, ત્યાંથી ઉઠી જાઓ. એમને ઉઠાડ્યા વગર કિલ્લો થાય એમ નહોતો. ત્યારે યોગીએ એને વિનયપૂર્વક કહ્યું કે ભાઈ, આ જ જગ્યાએ બેસીને મારે 12 વર્ષ સાધના કરવાની છે, એવું મેં નક્કી કર્યું છે. એમાં 7 વર્ષ તો પૂરા થઈ ગયા છે ભાઈ, માત્ર 5 વર્ષ બાકી છે, પછી હું આપોઆપ અહીંથી ચાલ્યો જઈશ, મારી એક જગ્યાએ 12 વર્ષની સાધના પૂરી થઈ જવા દો. ત્યારે સત્તા અને સંપત્તિ ને સૈન્યનું જેની પાસે બળ છે, સત્તા સંપત્તિ ને સૈન્ય, એવા જામે જોરે કરીને એમનું અપમાન કર્યું અને કહ્યું, યોગી ખાનમાં સમજી જા, હોઠ તારી પોતરી બતરી લંગોટી લઈને, નહીતર તારી સીધાઈ બધી હમણાં ઉડી જાહે, વાડ નહીં લાગે. કંથળના થામું જોઈ જાય, વાહ હિન્દુસ્તાની રાજવી. મોડનો આ દુરાચાર જોઈને તપસ્વી યોગી કંથળનાથને ક્રોધ તો ઘણો ચડ્યો, પણ બધો ક્રોધ પી ગયા અને પોતે કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ઉઠી ગયા, આસન બગલમાં નાખ્યું અને નજીકની ગુફામાં ગયા. મોડને થોડી વાર સંતોષ થઈ ગયો કે ઉઠાડી મૂક્યો બાવો, એમ શું ફેર પડે. પછી કિલ્લો ચડવાનું શરૂ કર્યું, સેંકડો કડિયાનો મજૂરો કામ કરવા લાગ્યા, રાજ્ય તરફથી ધન હતું, ધમધોકાર કામ ચાલતું કર્યું. આ બાજુ કંથળનાથે ગુફામાં બેઠા બેઠા એક કંથા કરી, ગોદડી કરી. રાત્રે કિલ્લાનું કામ બંધ થયું ત્યારે યોગીએ ગૂંથેલી ગોદડીમાંથી એક દોરો ખેંચ્યો એટલે તરત જ ચણેલો બધો કિલ્લો જમીન દોષ થઈ ગયો, પડી ગયો. હવારે મોડે જોયું ત્યારે ઘણી નવાઈ લાગી જામ મોડને, પરંતુ તે કોઈ કારણ કળી શક્યો નહીં કે આ કિલ્લો પડી કેમ ગયો. બીજે દિવસે ફરીને કિલ્લો ચણવાનું કામ શરૂ કર્યું, એ હાંજે દોરી ખેંચી એટલે પડી ગયો. 10 દિવસ સુધી આમ ચાલ્યું, હાંજે યોગી પાડી દે. રાત્રિએ સજાગ ચોકીદારો મૂક્યા, માણસો મૂક્યા, તપાસ કરાવી કે આટલો બધો કિલ્લો આ પડી કેવી રીતે જાય છે, પરંતુ કોઈ કિલ્લાને તૂટતો કેવી રીતે તૂટે તે જાણી ન શક્યા અને કિલ્લો પડી જતા રોકીએ ન શક્યા, કાંઈ મેળ ન પડ્યો. એકાદ મહિને મોડને ખ્યાલ આવ્યો, પછી કામ બંધ કરી દીધું. મહિના પછી ખ્યાલ આવ્યો કે મેં
જે યોગીનું અપમાન કર્યું છે એના આ કામ છે. તેથી જ આ હઠે ભરાયેલા યોગી આ કામ કરે છે, મારો કિલ્લો પાડે છે. અને હવે યોગી માને એમ પણ નહોતા, એનું માને એમ નહોતા, ને સામે જાય તો કદાચ એને પાડી દે, કિલ્લો પાડે એમ, એટલે બી ગયા. કહેવાય એવું રહ્યું નહીં અને કિલ્લો થાય એવું થયું નહીં. તપસ્વી મહાત્માના અપમાનનું ફળ મોડ પામી ચૂક્યા હતા. પછી કિલ્લો ચણવાનું મુલતવી રાખ્યું અને તે ડુંગર ઉપર નાનો એવો પોતાનો આવાસ વસાવીને ત્યાં જ પોતે રહ્યા. દિવસ પછી દિવસ જાય છે, જામ મોડના પુત્ર સાડ કુમાર થયા. એને દીકરો થયો, નામ સાડ હતું, ઝાડ સામ. એના લગ્ન ધરણ વાઘેલાની બેન સાથે કરવામાં આવ્યા છે. પુત્રના લગ્ન બાદ ટૂંક સમયમાં મોડ બહુ માંદા પડ્યા, મૃત્યુ નજીક આવ્યું. કિલ્લો બનાવવાની મનમાં તમન્ના હતી એ ઘોળાવા લાગી કે હું અધૂરી આશાએ મરું છું. બેટા સાડ, અધૂરી આશાએ મરું, શું બાપા, કિલ્લો મારે કરવો હતો. પિતાના મૃત્યુ પછી પુત્ર જો કિલ્લો કરે તો બાપો શાંતિથી મરે. સાડે કીધું, બાપા હું પ્રયત્ન કરીશ. પછી મોડ મર્યો અને એ પ્રાંતની સત્તા જામ સાડના હાથમાં આવી. સાડ ઘણો ચતુર ને કાર્યકુશળ હતો, સાધુ સંતને આદર આપનાર માણસ હતો. પિતાના અધૂરા કાર્યને પૂર્ણ કરવા એણે વિચાર કર્યો કે કઈ રીતે આ કિલ્લો બનાવવું તો મારા બાપની ઈચ્છા પૂરી થાય. પછી એણે બધું વિચારીને કંથળનાથના એક શિષ્ય હતા, ભસ્મનાથ એનું નામ, એ ભસ્મનાથ આરે હાંધો બજાડ્યો. ભસ્મનાથને બોલાવી અને અંતરની ઈચ્છા કહી કે મારા બાપની અધૂરી ઈચ્છા છે, હા એ કોટ બનાવવાનો છે, કાંઈક કરો. એટલે ભસ્મનાથે સમય સૂચકતા વાપરી જામ સાડને એવું શીખવાડ્યું કે તું સાત પોપટ પાળ અને પોપટને ભણાય, એ આપણે શીખવાડી એમ બોલે તો કે વાંધો નહીં. હાથ પોપટ પાડ્યા, પોપટને ભણાવ્યા, તૈયાર કર્યા. પછી ભસ્મનાથના સૂચન અનુસારે એ સાતે પોપટ લઈ જામ સાડ અને ભસ્મનાથ આ બધા કંથળનાથની ગુફા પાસે ગયા અને બહાર ઉભા રહ્યા ઓછે. પછી ભસ્મનાથે કહ્યું એમ, એક પોપટને ગુફામાં પ્રવેશ આવ્યો એટલે કંથળનાથ બોલ્યા, કોણ? એટલે પોપટે કહ્યું કે દાદા કંથળ આદેશ. એટલે અવાજ સાંભળીને યોગી ફરીવાર બોલ્યા, કોણ? તારે કહે, હું જામ સાડ, પોપટ બોલ્યો. એટલે કંથળનાથ બોલ્યા, સાડિયા ભસ્મ હોજા. એટલે પોપટ ત્યાં ત્યાં બળીને રાખ થઈ ગયો. પછી ભસ્મનાથના કહેવા અનુસારે જામ સાડે બીજો પોપટ મોકલ્યો. એટલે તરત જ અંદર જાતા જ પોપટ બોલ્યો, દાદા કંથળનાથ આદેશ. એટલે યોગી કે, કોણ? જામ સાડ, સાડિયા બળીને ભસ્મ થઈ જાય. એટલે એ પોપટનો રાખનો ઢગલો થઈ ગયો. એમ એક પછી એક પોપટ હાથ મોકલ્યા, એ હાથ ઢગલા થઈ ગયા, રાખના બળી ગયા. પછી ભસ્મનાથ કે, હવે તમારો વારો, જામ સાડ, જાઓ ગુફામાં, તો મરી જ જાઓ ને, આઠમો ઢગલો મારો થાય તો કે ડરવામાં હું અંદર જાઉં છું. ભસ્મનાથ અંદર ગયા, જામ સાડ બીતો બીતો ગુફાના મોઢામાં ગયો અને બોલ્યો, દાદા કંથળનાથ આદેશ. અને જ્યાં ગુરુ બોલવા જાય ત્યાં ભસ્મનાથ કે, ગુરુદેવ, ગુરુદેવ ક્યા બાત હૈ, અરે કે હવે ન બોલતા કે. અને ગુરુ પોતાના હાથ વેણ ફેલ ગયેલા ને એટલે સમજી ગયેલા, બોલો વિઘ્ન વિનંતી કરવા માંડ્યો. ધીમે રહીને કંથળનાથનો ક્રોધ શાંત થયો. પછી ભસ્મનાથના કહેવા મુજબ જામ સાડને અંદર બોલાવી લીધા. યોગીના પગમાં એ આળોટવાડ માંડ્યો, ક્ષમા માગવા માંડ્યો. જામ સાડની આજીજી જોઈને કંથળનાથને દયા આવી. યોગીએ રાજી થઈ અને સાડને એમ કહ્યું કે હવે કિલ્લો ચણવાનું શરૂ કરો. પાંચ જ વર્ષ ખમવાનું હતું અને બદલે પેઢી વહી ગઈ, કિલ્લો ન થયો. ઉપાડી કે ઉપાડી તો કે, નકર હમણાં બધી સીધા ઉડી જાય, આવું કીધું. પછી યોગીને નમન કરીને ત્યાંથી ચાલતા થયા. કિલ્લો ચણવાનું શરૂ કર્યું
સાડા ત્રણ વર્ષે આ કિલ્લો પૂરો થયો. કિલ્લો પૂરો થતાં યોગી કંથળ નાથના નામ પરથી એ કિલ્લાનું નામ કંથકોટ રાખવામાં આવ્યું. અને કિલ્લાની ખડકી જે બારી હતી એનું નામ સાડ ખડકી રાખવામાં આવ્યું. એ રાજાએ પોતાના નામથી રાખી, સાડ ખડકી કહે છે. અને તે કિલ્લામાં પછી ગામ વસાયું, તે ગામનું નામ પણ કંથકોટ રાખવામાં આવ્યું. એ જ આપણું કંથકોટ, જ્યાં સદાબા રહેતા મહારાજ જાતા. તપસ્વીનું અપમાન કર્યું તો કિલ્લો બનાવતા એક પેઢી વહી ગઈ. હજારોનો ખર્ચો નિષ્ફળ ગયો, મહેનત પાણીમાં ગઈ. પછી જ્યારે એ સંતે કૃપા કરી, ત્યાગીએ કૃપા કરી, ત્યારે કંથકોટનો કિલ્લો રચાયો. માટે ક્યારેય કોઈ ત્યાગીનું અપમાન કરવું નહીં, એને આદર આપવો. મુશ્કેલી થાય ખરી. ભલા ભક્તો, પછી એમના જ વંશજ કહેતા ઝાડ સામના વંશજોમાં આવેલા જામ દેવજી થયા. એ દેવજીએ આપણા સંતોનો અપરાધ કર્યો હતો અને શ્રીહરિના વચનનો લોપ કર્યો હતો. તે પાપે કરીને જાડેજા દેવાજીનું રાજ ગયું હતું અને કિલ્લાનો નાશ થઈ ગયો અને પોતે પણ ભૂંડે મોતે મર્યો હતો. માટે સુખી થવું હોય તો ક્યારેય મોટાનું અપમાન કે અપરાધ કરવો નહીં. હાંગાવદનની સીમમાં કો હાલતો હતો અને મુક્તાનંદ સ્વામી પાણી પીવા ગયા. ખેડૂએ ધક્કો માર્યો, સ્વામી થાળામાં પડી ગયા. એ અપરાધ લાગ્યો. રાતે ને રાતે એ ખેડૂને ધારિયાથી કોઈ કે કાપીને કટકા કર્યા હતા. ત્યાગીનું અપમાન નહીં કરવું. સુખી થવું હોય તો ક્યારેય મોટાનું અપમાન કે અપરાધ નહીં કરવો જોઈએ. વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામીની વાત એકવાર નિમિષભાઈ કહેતા હતા કે નડિયાદથી સ્વામીને જવું હતું વિરસદ, તો બસની રાહે બસ સ્ટેન્ડમાં બેઠા હતા. એમાં બસ ઉપડવાની હતી. સ્વામીએ જઈને વિનંતી કરી કે ભાઈ અમને તો આગળ મોઢિયામાં બેહાડ લે ને તો અમને સ્ત્રીઓ કોઈ અડે નહીં. એટલે ઓલો ડ્રાઈવર કે ઉપરથી પડ્યા છો, સ્ત્રીને પેટ જન્મ નહીં લીધો, બેહો બેહો અંદર. તો સ્વામી કહેતો આગજે બસ લે, એમ કહીને બેઠા. પછી મથી મથીને મરી ગયો, બસ ઉપડી જ નહીં. પછી એને ખ્યાલ આવ્યો કે ઓલા બાવે કીધું હતું કે આગજે બસ. પછી જઈને પગે લાગ્યો, કૃપા કરો, હાલો બાપા મોર બેહો. સ્વામી કે હાલો. પછી સ્વામીને મોર બેહાડ્યા ડ્રાઈવરની પાસે. અને પછી સ્વામી કે હવે સેલ્ફ મારી, પહેલાં સેલ્ફ ઉપડશે. ઉપડી બસ, રાજી થઈ ગયો. પછી એને ચોકડી સુધી જવાનું હોય પણ ઠેઠ મંદિરે ગાડી બસ લઈને સ્વામીને મૂકવા આવ્યો. પછી કાયમ સ્વામીના દર્શને એ ભાઈ આવતા હતા એવું નિમિષભાઈ કહેતા હતા. એટલે આ બધું આવું હોય છે, માટે જાળવવું જરૂરી છે. નરસંડામાં અત્યારે જે નવતમ સ્વામીએ બહેનોનું મંદિર નવું બનાવ્યું ને, એના પહેલાં જે જૂનું મંદિર હતું ને, ત્યાંના હરિભગત કહેતા હતા એનો પાયો ખોદેલો. અને એક વડતાલના વૃદ્ધ સાધુ હતા, એને નામની ખબર નથી રહી. એ કે પાયામાં સ્વામી કામ કરાવતા, એમાં એક ખેડૂત ત્યાંથી ગાડું લઈને નીકળ્યો. એની ત્યાં જગ્યાએ નહોતી પણ અમથી અમથું ડાપણ કર્યું કે કેમ આમ બજારમાં ઓરો પાયો કર્યો. સ્વામી કે ભાઈ અમારી જગ્યા હતી ત્યાં કર્યો છે ભાઈ, અમે કાંઈ ખોટું કર્યું નથી. તો કે હું તમે સ્વામીને આણી આમને તેમને સમજ્યા. એટલે સ્વામી પાયામાંથી બહાર ધીમે ધીમે એક કોરથી નીકળ્યા અને એને કે ભાઈ અમે આ બધું બરાબર કર્યું છે. તે ભાઈ ગાડે જેઠે ઉતર્યો અને વાતમાં ને વાતમાં કોણ જાણ શું થયું. તે સ્વામી પાયાને કાંઠે ઊભા હતા, એમાં ધક્કો માર્યો. આવા ને આવા બધા સ્વામિનારાયણ એમને ધક્કો માર્યો, સ્વામી પડ્યા પાયામ. પાયામ પડ્યા તો વહમું બહુ લાગ્યું. વૃદ્ધ સાધુ પાયો સહેજ ઊંડો હતો, પડ્યા ને એમાં બોલાઈ ગયું સ્વામીને, અરે તારા મોઢામાં કીડિયું ભરાય, માળા મન પાયામ નાખ્યો. પછી તો માણસો આવ્યા, એ ભાઈ તો માથા ભાર્યો હતો. પછી ખેતર ગયો. ત્યાંના હરમાનભાઈ માસ્તર એમ કહેતા કે સ્વામી આ બની ગયેલી વાત છે. સ્વામી બોલ્યા તો એવું તેદી જ થયું. કે કેમ? તો કે અમારે ગુજરાતમાં અમથા પાણા ન હોય પણ અમારે બળદ બળદ બાંધવા હોય ને તો અમે પાણા ક્યાંકથી લાવ્યા હોય. તે કે ઘેઘોર આંબો ને એને હેઠે અમે બળદ બાંધતા, એ પાણે પથ્થરો મૂકેલો. અને એ ભાઈ કોઈ દીને તે દી આંબે સીડ્યો, કેરીઓ વેડવા કેસ. એમાં કોણ જાણે ડાળી ભાંગી તે પડ્યો, તે બરોબર પાણો માથે વાગ્યો, બહુ બહુમું લાગ્યું, હેમરેજ થઈ ગયું. એ ભાઈ ત્યાં ને ત્યાં મરી ગયો. કોઈને ખબર નહીં કે ગામમાં. અને હાંજ પડી ગઈ. એ જ્યારે ઘરે ન આવ્યો ત્યારે બધા વિચારવા માંડ્યા કે અંધારું થઈ ગયા, ઘરે કેમ ન આવ્યા. અને પછી બધા ગામના ભેગા થઈ ફાનસ બાનસ લઈને કહેશે ખેતર ગયા અને જોયું ત્યાં મરી ગયેલો પડ્યો હતો અને એના મોઢામાં કીડીઓના લોમખા થઈ ગયા હતા. મોઢું ફાટી ગયું, લાલ નીકળી ગયા, કીડીઓ હતી. આ બનેલું માટે મહારાજ કહે છે કે કોઈ ત્યાગીનું અપમાન નહીં કરવું.
ઘણી બધી દાજ ચડી જાય તો એ પણ કંટ્રોલમાં રહેવું. એક વાત ધ્યાનમાં રાખીએ, આ આજ્ઞા નથી પડતી એના મુખ્ય હેતુઓ શું શું હશે થોડોક વિચાર કરી લઈએ તો એક એવું દેખાય છે, સ્વશ્રેષ્ઠતા. માણસને જ્યારે પોતાને વિશે જ શ્રેષ્ઠતા મનાઈ જાય છે ને, પછી આ બીજાના સન્માનની વાત ચૂકાઈ જાય છે. બીજું, અતિ અહંકાર. માણસ જે અભિમાની હોય, અહંકારી, એને આ ભૂલ થાય જ, કારણ કે એને ક્યારેક આ નથી થઈ શકતું અહમને લઈને. ત્રીજું, વિવેક બુદ્ધિનો અભાવ. જે સત્સંગી નથી, જેને એવું જ્ઞાન નથી, અથવા સત્સંગી હોવા છતાંય જેને કથા વાર્તાનો અંગ નથી, ખાલી દર્શનિયા સેવા ભાવવાળા હરિભગત હોય, પૂનમિયા હોય, એને કાંઈ ખબર ન પડે, એ તો કોક ત્યાગીને લાફોય મારે. માટે મહારાજે કીધું છે કે સંત સમાગમ કીજેવો નિષ્દિન, કથા વાર્તાનો યોગ રાખો, તાકે આ બધી ખબર પડે કે આ કરાય આ ન કરાય. જે વિવેક વગરના હોય, કથા વાર્તાના સત્સંગનો જેને યોગ નથી, એવા અજ્ઞાની માણસોને આ ભૂલ થાય છે અને ભૂલના ભોગ બને છે. હવે આ આજ્ઞા પાડવાના ઉપાય શું કરશું? તો કહે છે કે ભાઈ, પહેલી વાત તો એ, નમ્રતાના જે ફાયદા છે, નિર્માનીપણાના જે ફાયદા છે, મીઠી વાણીના જે ફાયદા છે, મોટાનું સન્માન કર્યાથી જે લાભ મળે છે, એને બરાબર વિચારીને મગજમાં ફિટ કરો કે આમાં આટલા લાભ છે, તો અવશ્ય બીજાનું સન્માન આપણાથી વાંસે વાંસે થાય, લાભવાળી જ થાય ને. માણસોને લાભ ભળાય છે તો ક્યાં ને ક્યાં વિદેશ જાય બોલો ને, હડેલ માણસો ભેગા રહે એની નોકરી કરે, લાભ હોય તો હું ન કરે માણે. બીજું, ઉદ્ધતાયનું નુકસાન વિચારવું ને કાંઈ ન ખબર પડે તો આ શ્લોકની કથા વારંવાર સાંભળી લેવી. હા, મોટા મોટો ઉપાય કે આપણે કોકનું અપમાન કરશું, ઉદ્ધતાય કરશું તો જો આ બધું ફળ મળશે. સમાજમાં એવી ઘટનાઓ બનતી હોય એના કારણો શોધીને આપણે સમજી જાવ કે આના જેવું માન ન કરવું. પોઝિટિવ નેગેટિવ ગુરુ કરવા, સમજ્યા. બીજું, મહિમાવાળા વિવેકી વિનમ્રનો સંગ રાખવો તો એના ગુણ આપણામાં આવે. બધા હરખે હરખા આવેગીને અહંકારી આપણા ફરતા હોય તો આપણી દિશા એ જ થાય, બીજું કાંઈ થાય જ નહીં. વાણી વિવેક રાખવો, અને અને મોટા માણસો જે હોય ને, મોટા માણસ એને પોતાની પડખે હાવ જુવાનિયા જ કાયમ ન રાખવા, વયોવૃદ્ધને પીઠ માણસોને અડખે પડખે રાખવા, એના ભેગા બે. એવું શ્રીજી મહારાજે આચાર્ય અને હિલ્લામતમાં એવી આજ્ઞા કરી કે તમે પીઠ અને ઉંમર લાયક સેવક રાખજો, પાર્ષદો તમારા જુવાનિયા ન રાખતા, તમારા લાલજીના જે સેવકો હોય એ બધા પીઠ ને ઉંમર લાયક ત્યાગી વૈરાગી બહુ સારા માણસો હોય એને જ રાખવા. પણ હવે એ બહુ રૂપાળા ન લાગે, શું કરવું, વટ પડવો જોઈએ ને. પાછો શ્રીજી મહારાજની આજ્ઞા છે કે એવા વૃદ્ધને તમે જો રાખો તો કોઈ ભૂલ ન થાય. એ રોકે તરત ટોકે કે આ ન થાય, આ ન બોલાય, આ ન કરાય, મુશ્કેલી થાય. પણ હરખે હરખા જુવાની આપણી પડખે હોય અને આપણને બરોબર ચડી ગયું હોય ને, ઓલા કહે છે હા હા ગુરુ, હું એના મનમાં સમજે લે લાગી મારા ભાઈ, કોક એમ કે ના 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 રવા દેજો, તો પાછું હરખું થાય. પણ એ તો ઓલ્યા તો ભાઈ આપણા કરતા વેગમાં હોય, આપણે થોડા ઢીલા પડી દઈએ, ઢીલા ન પડવા દે, અરે તમે મુજાવમાં અમે હરખો કરી દઈએ એમ કહીને બે ધોકા એ મારી આવે અને પછી બધાને ભાગવું ભારે પડે. માટે વૃદ્ધ માણસો, વિવેકી માણસોને અડખે પડખે રાખવા, ડાયા માણસોના સમાજમાં અને સંઘમાં કાયમ રહેવું, અને ચોથું, હંમેશા હવળું જ વિચારવું. શું? હંમેશા હવળું જ લેવું તો બહુ વાંધો ન આવે, હવળું લે અને ઉપાધિ બહુ છે ભાઈ. પ્રેમાનંદ સ્વામીએ કીધું મજાનું મજાનું, હો ભાઈ, મધુરે વચન બોલાય તે કરનો અતિ સન્માન આ છનો,
મધુરે વચને બોલાય તે કરનો અતિ સન્માન, મમ જન એહી વિધિ વરતનો, મમ જન એહી વિધિ વરતનો, જજી કે નિજ અભિમાન, હાજી રે હાથ જજી કે નિજ અભિમાન.
બધાને હેરાન કરનાર તત્વ આ પ્રેમાનંદ સ્વામીએ જે ત્યાગવાનું કીધું ને એ છે તજી કે નિજ અભિમાન. શ્રીહરિ આ શ્લોકમાં કહે છે કે ગુરુ, રાજા, વયોવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી આ છ માંથી કોઈ પણ પુરુષ પોતાને ત્યાં આવે, અગર પોતે હાજર હોઈએ ત્યાં આવે તો તેમને જોઈને તરત ઊભા થઈ જવું, વંદન કરવા, આસન આપવું, વિનયપૂર્વક સ્વાગતના શબ્દો કહેવા, જો હો આપ પધાર્યા, બહુ સારું કર્યું, આજ અમારા ધનભાગ તમારા દર્શન થયા, આજ અમારું આંગણું પાવન થયું, તમ જેવા અમ ઘરે ક્યાંથી હોય પધારો, આવું થોડુંક શીખવું ન આવડતું હોય તો લે આવ્યા, ક્યાં જતા હતા, હબળ આવ્યા, એટલે આ ભાઈ હબળનો દીકરો થામાં કે સારું થયું આવ્યા એમ બોલ, શું કરવું આનું, જળ આપવું, કુશળ સમાચાર પૂછવા, તબિયત પાણી કેમ છે, બધા બાળ બચ્ચા પરિવાર સુખી, એમની સાથે નમ્રતા અને વિનયભરી વાણીથી આ થોડો વાર્તાલાપ કરવો, એ જાય ત્યારે દ્વાર સુધી કે જાપા સુધી વળાવવા જાઉં, એને જાપા રે સુધી વળાવવા જાજે રે, આવકારો મીઠો આપજે, દુલા કાગનું ભજન છે મસ્ત, આ બધો સન્માનનો શિષ્ટાચાર રાખવો એ આપણું કર્તવ્ય છે, પરોપકાર કોઈના ઉપર કરતા નથી, હો પાછું એને પરોપકારમાં ગણાવતા નહીં, એ આપણું આપણે સુખી રહેવા માટેનું કર્તવ્ય છે. બોલો, હવે આ શ્લોકના વિશેષ વિવેક ઉપર જાઉં છું થોડુંક સટર પટર આમથી આમ, અને એના થોડાક વિશેષ ફાયદાઓ ઉપર. લોક વ્યવહારે મોટા હોય તેમનું અવશ્ય સન્માન કરવું એ મહારાજનો મત છે. બીજા ત્રીજા સંપ્રદાયોમાં કે ફકડ બાવા ગિરધારીઓમાં, અવધૂતોમાં, અલગ નિરંજનોમાં જે બધી વાત હોય તે, પણ આપણે સંવરવા અવતારી સ્વામિનારાયણ આશ્રિત ત્યાગી સંતો અને હરિભક્તો છીએ, માટે આપણે તો મહારાજના મતે મત રાખવો. બીજા કોઈનું એવું બધું ફકડ વર્તન જોઈને આપણે ફકડ થઈ શકતા નથી, કેમ જે આપણા પ્રભુ ફકડ ગિરધારી નહોતા, એ વિનયવાળા ને વિવેકવાળા હતા, એટલે આપણે એના લોહીમાંથી એના સંસ્કારમાંથી છીએ, માટે સંસ્કારી થાવું. એટલા માટે જ આપણા મંદિરોમાં VIP વ્યવસ્થાઓ રાખવામાં આવે છે, બાકી બધા એક પંક્તિએ બીજે, ભલે જગતમાં વખાણ થતા કે ત્યાં નાનો મોટો કોઈ નહીં, બધા એ કરતા ભાઈ હા કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા VIP સિસ્ટમ છે, વ્યવસ્થા રાખવામાં આવે છે, અને તે અત્યંત જરૂરી છે, એમાં વ્યવસ્થાપકોની કોઈ ભૂલ નથી, એમાં કોઈ એવું ન માનતા કે આ બધા ઊંચ નીચના ભેદો મંદિરોમાં પણ શું પૈસાવાળાને આમ ને બીજાને આમ, ભાઈ એ બધું ભગવાને કરેલા ભેદો છે, અમે કોઈને પૈસાવાળા ગરીબ કર્યા નથી. મંદિરમાં એવી વ્યવસ્થા કરવામાં આવે છે જેથી ગરીબ અને સાધન સંપન્ન બંનેને પોતાના ઘર જેવી સગવડતા મળી રહેશે. આને લીધે તેને મંદિરમાં જ ઘર જેવો અનુભવ થાય, રહેવું ગમે, સારી રીતે સત્સંગ કરી શકે, એક દિવસ રહેવાના હોય તો તે માણસ બે પાંચ દી વધુ રહે, પણ બધાને એક જ લાકડી આંકીએ તો જે માણસ બિચારા ઘરે કોઈ દી એવી રીતે રહ્યા ન હોય અહીં કેવી રીતે રહી શકે, બિચારા વૈયા જાય, ઘણી ઈચ્છા હોય તો એને ટેવ ન હોય એટલે રહી ન શકે, માટે આ બરાબર વિવેક સમજીને મોટાઓએ કર્યો છે. આ રીતે સમાજની દરેક વ્યક્તિ માટે કલ્યાણનો માર્ગ ખુલ્લો થઈ શકે એમ છે, અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ બધી વ્યવસ્થા છે. એક સંપન્ન વ્યક્તિ જો સચવાઈ જાય તો તેને સત્સંગનો ગુણ આવે, તેના દ્વારા સેવા થાય, અને મંદિરો તથા મોટા મોટા ઉત્સવોમાં હજારો લાખો સામાન્ય મનુષ્યને રહેવા જમવા તથા દર્શન સમાગમનું સુખ આવે એવી વ્યવસ્થાઓ એવા સંપન્ન માણસ દ્વારા ઊભી કરી શકાય છે, માટે આ વિવેક બહુ જરૂર છે. હવે એક વાત કહું છું, ધ્યાનથી બધા જ આપણા બધા જ ભક્તો સંતો એ ધ્યાનમાં લેવાય છે. જુઓ ભાઈ, એવા સારા સારા સંપન્ન ખાનદાન સુખી માણસો આજ દિન સુધીમાં આ સંપ્રદાયમાં કેટલાય આવ્યા છે, અને આજ દિન સુધીમાં એવા કેટલાય દાખલાય બની ગયા છે. આદરણીય માણસને મંદિરમાં સંસ્થાઓમાં યોગ્ય આવકારો, આદર સન્માન કે ઉતારા ભોજન ન અપાયું હોય અને તેઓને એની પૂરી બરોબર આવશ્યકતા હોય, તેથી તે આજ સંપ્રદાય અને આજ મંદિરના હોવા છતાંય અન્ય સંસ્થા અને અન્ય મંદિરનો આશ્રય લીધા વગર રહી શકતા નથી, ભૂખ્યા ત્યાં હોય, રાત્રે હોય, ક્યાં જાય, અને પછી બીજે જાય છે, અને ત્યાં તેમને પૂરો પ્રેમ આદર મળે છે. તેથી ત્યાં કાયમ ઉતરે છે, એટલું જ નહીં લાખો રૂપિયાના દાન દે છે, એટલું જ નહીં પરંતુ સહપરિવાર એના થઈને ત્યાં આજીવન સમર્પણ થઈ જાય છે. એવા અનેક ખાનદાન માણસોને અને સારા સત્સંગી કુટુંબોને આ આજ્ઞા આપણે નહીં જો પાળીએ તો ખોઈ બેઠા છીએ કે ખોઈ બેસશું એમાં કોઈ શંકાને થાન નથી. વધ્યા છે અને ન ખોવા હોય તો આ આજ્ઞા પાળવી. આ આજ્ઞા રામાનંદ સ્વામીથી લઈને જ્યાં સુધી વ્યવસ્થિત આપણા સત્સંગમાં સંપ્રદાયમાં પાળવામાં આવી ત્યાં સુધી અનેક આ સંપ્રદાયમાં આશ્રિત થઈને સમર્પિત થયા છે. સર્વોપરી શ્રી હરિને સમજીને તેમની આજ્ઞા પાળી સંતોનો સમાગમ કરી ઉપાસના પક્વ કરી અક્ષરધામને પામ્યા છે. રાજકીય પુરુષોની સગવડ સાચવવાથી તેમના દ્વારા સંસ્થાની અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ થઈ શકે છે, જેવી કે ભૂકંપ રાહત, શૈક્ષણિક સંકુલો તેમજ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, મંદિર બાંધવા, ઉત્સવ કરવા, આ બધું રાજકીય પુરુષોનું જો સન્માન કર્યું હોય તો નિર્વિઘ્ન પાર પડે છે અને કોઈક વિઘ્ન આવે તો આપણને એમની બધી સહાયતાઓ મળે છે. આ વાત વ્યવહારની છે અને સમજવાની છે. ઘણી વખત એમના દ્વારા ગરીબ હરિભક્તોની મુશ્કેલીઓ પણ આપણે દૂર કરી શકીએ છીએ. મહારાજના વચન મધ્ય 61માં અનુસાર ભજન ભક્તિ અને સત્સંગ પ્રવૃત્તિમાં વિઘ્ન ન આવે તે માટે પણ અમુક વ્યક્તિઓને હાચવવા પડે છે. ઘણા સંતો હરિભક્તો એવું માને છે અને મને એવું કહેનારા દેશ વિદેશમાં મળ્યા છે કે આવા દુરાચારી, પાપી, ભ્રષ્ટ, લંપટ કહેવાતા આગેવાનોને, સત્તાધીશોને તમે કેમ આટલા બધા સત્કારો છો? તમારે સંતો હરિભક્તોને શું એવાનું શું કામ છે? તમારે સાધુઓને તમે એવાને સન્માનો છો માટે તમે એવા જ છો. આવાને તો ક્યારેય મંદિરમાં લાવવાનો જોઈએ, તે આવે તો મંદિર ધોઈ નાખવું પડે. હે, એનું સ્ટેજમાંથી તમે સન્માન કરો છો? શું એમાં માણસાઈનો એકય ગુણ છે, સાંટો છે? કોઈને આવા કોઈ વ્યક્તિનો કદાચ કડવો અનુભવ થયો હોય, માની લઈએ, તેને લઈને તેને વિશેષ આવા વિચારો આવે કે આવાને તમે શું કામ ત્યાં બોલાવો છો, સન્માન કરો છો? ને એમય કહ્યો કે ભગવાન જ આપણું બધું કામ કરી આપવાના છે, એ શું કરી આપવાના છે? સર્વોપરીના આપણે શિષ, શું આવવાનું આપણે કામ? આવા પાપીનું સન્માન કરીને તમે બધા સમાજને ભૂલા પાડો છો. આવું બધું અમુક માને છે ને બોલે છે પણ ખરા, પરંતુ શિક્ષાપત્રીની મહારાજની આજ્ઞાને મત પ્રમાણે એનો બકવાસ નથી. મને વિદેશમાં એક ભાઈ બહુ ડાયા થઈને આવું કહેવા માંડ્યા હતા ને મારે પછી એને બહુ ચોખ્ખા શબ્દમાં કહેવું પડ્યું હતું, બંધ કરો તમે બધું, તમને કેમ સંપ્રદાય ચલાવવો ને કેમ કરવું એની ખબર પડે નહીં, જે મોટા કરતા હશે એ બરાબર છે. વાલા ભક્તો ભલે આવું બોલે પરંતુ શ્રીજી મહારાજની શિક્ષાપત્રીમાં જે જે વ્યવહારિક આજ્ઞાઓ છે તેને તપાસીને જોઈ લો તો આપણને ખ્યાલ આવી જશે કે સુખનો માર્ગ એ લોકો વિચારે છે તે છે કે શ્રીહરિએ આપણને આજ્ઞા કરી તે છે. હાલો આપણે બુદ્ધિશાળી છીએ તો વિચારી લઈએ કે મહારાજ વધારે બુદ્ધિશાળી કે આ ડાપણ કરે છે એ વધારે બુદ્ધિશાળી? ભગવાનની આજ્ઞા સાથે તમને જો અથડામણ થતી હોય તો તમે કહો માનો એમ જો બધા કરશે તો સુખી વધારે થઈ જશે એમ તમે માનો છો? આ બધાનું નહીં સન્માન કરવાથી આપણે વધારે સુખી થઈ જવાના છીએ? માટે આપ ડાપણ મૂકી શ્રીહરિની આજ્ઞા પાળવી અને બીજાને પાળવા દેવી. પોતાના ડાપણના અને સજ્જનતાના અભિમાનમાં ભગવાનની આજ્ઞા પાળનારાઓમાં દોષ કાઢવાનું બંધ કરીએ. ભગવાન સમદ્રષ્ટા છે, તે સૌને સ્વીકારે છે, ભગવાન બધાને સ્વીકારે છે. ગરીબ, તવંગર, નીચ, ઊંચ એવો ભેદ ભગવાન નથી રાખતા. શબરી, કુબજા, સગરામ જેવાને પણ વશ થયા એમના ઘેર ગયા, પણ વ્યવહારમાં, લોકમાં જેનું જેમ ઘટે તેમ ભગવાને રાખ્યું છે ને આપણે રાખવું જોઈએ. જેમ પીરસવામાં ડાયાબિટીસવાળાને ખાંડ ન ઉપાય તેમ વ્યવહારમાં પણ હાચવું ઘટે છે. માનથી કે તૃષ્ણાથી પીડાતી વ્યક્તિ જો તે ઊંચ સ્થાને હોય તો એને માન આપવું પડે, કેમ જે એની એ જરૂરિયાત છે. કદાચ તે સત્તાધીશો, વડીલો, ધનિકો પંચવર્તમાન ન પાળતા હોય, સાંભળી લીજો હવે, કદાચ એ લોકો એવા હોય તો પણ તેના અંગત જીવનમાં માથું માર્યા વિના શ્રીહરિની આજ્ઞા આપણે પાળવી જોઈએ. તે આપણો ધર્મ છે, ન પાળીએ તેથી તે સુધરે નહીં પણ ઉલટાનું આપણને દુખ આવે. એ કઈ ન સુધરે. માટે ભગવાને આજ્ઞા કરી છે. નિષ્કળાન સ્વામી આ શ્લોકને આ રીતે ભાષામાં પદ્યમાં લીધો. ગુરુ ભૂપવૃદ્ધ હોય ત્યાગી રે, વિદ્યાવાન તપસ્વી એ છોય રે.
ગુરુ ભૂપવૃદ્ધ ત્યાગી હોય રે, વિદ્યાવાન તપસ્વી એ છોય રે.
એને આવતા આદર દીજે રે, એને આવતા આદર કીજે રે. મીઠું બોલી માન દીજે રે,
ઉઠી મીઠું બોલી માન દીજે રે.
હો ઉઠી મીઠું બોલીને માન દીજે રે,
હો ઉઠી મીઠું બોલી માન દીજે રે.
મુક્તાનંદ સ્વામી એવું લખ્યું, મમ જન એ શટ આવતા દેખી, સન્મુખ ઉઠહું વિનય વિશેખી. મૃદલ વચન સે તેહી સન્માના, કરનો ત્યાગી કે નિજ અભિમાના. નિજ અભિમાનને ત્યાગીને મૃદુલ વચનથી એનું સન્માન કરજો, એમ મુક્તાનંદ સ્વામીએ પણ લખ્યું. ગુરુ ભૂપાલ વર્શિષ્ઠ, છેલ્લે એકવાર આ શ્લોક ગાઈ લઈએ. ગુરુ ભૂપાલ વર્શિષ્ઠ ત્યાગી વિદવત તપસ્વી નામ.
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 અભ્યુત્થાના દિના કાર્ય,
અભ્યુત્થાના દિના કાર્ય,
અભ્યુત્થાના દિના કાર્ય,
અભ્યુત્થાના દિના કાર્ય.
સન્માનો વિનયાન્વિતૈહિ,
સન્માનો વિનયાન્વિતૈહિ,
સન્માનો વિનયાન્વિતૈહિ,
સન્માનો વિનયાન્વિતૈહિ,
સન્માનો વિનયાન્વિતૈહિ. વાલા ભક્તો, આ સાથે શિક્ષાપત્રી ભાષ્યની કથા અહીંયા પૂર્ણ કરું છું. વડતાલ ધામને વિશે હરિચરિત્રામાં સાગર પંચદશપુર સમાપ્તિ સમારોહ આયોજાયો અને એ નિમિત્તે શિક્ષાપત્રીની પણ અહીંયા 5 સભા થઈ 4 દિવસમાં. આવતીકાલે પૂર્ણિમા છે, શિક્ષાપત્રીની સભા કાલે નથી, માટે આજે જ આરતી વગેરે કરીને શિક્ષાપત્રીની કથાને પૂર્ણ કરશું. વિશેષમાં વાલા ભક્તો, આપણા મોટા ભાગ્ય છે કે ભગવાન શ્રી હરિ જ્યાં ઘણું રહ્યા, જેનો અતિશય મહિમા છે એવા વડતાલ ધામમાં, જ્યાં ભગવાન શ્રી હરિએ પોતે શિક્ષાપત્રી લખી, ત્યાં જ આપણે આ શિક્ષાપત્રીનો, અને જ્યાં આધારણ સ્વામી હરિચરિતામાં સાગર ગ્રંથ લખ્યો, ત્યાં જ આપણે સાગર કથાનો લાભ પામ્યા. ખરેખર આજના આ બોર્ડને આપણે તાળીઓથી વધાવી લઈએ. ખૂબ સરસ મજાનો આ પંચદિનાત્મક કાર્યક્રમ યોજો. આપણને બધાને ભગવાનના ગુણ ગાવા સાંભળવા સુંદર મજાનો મોકો એમણે કરી આપ્યો. વાલા ભક્તો, વિશેષ જાજુ નહીં કહેતા, અહીંયા રહીને 66 થી 69 સુધીના શ્લોકની જે કાંઈ કથા થઈ તે વાલાવાલા હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પુષ્પરૂપે સમર્પિત કરું છું. આપ સંતોના ચરણે વંદન કરું છું. જેટલું આમાં સારું હોય એ ભગવાનનું ગુરુજનોનું માનજો. કાંઈ પણ તમને યોગ્ય લાગ્યું હોય કે નઠારું હોય એ મારી ભૂલ સમજીને મને માફ કરજો, એટલી બે હાથ જોડીને આપ સૌને પ્રાર્થના કરી વિરમું છું. ભાવથી મારી સાથે આપણે સૌ બોલીએ.
કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતેર્સ્વભાવ કરોમિ યદ્યત્ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ.
સહજાનંદ સ્વામી મહારાજની જય.
ભગવાન સ્વામિનારાયણના નિત્ય નિવાસ ભૂત સ્થાન સ્વરૂપ આ વડતાલ ધામની અંદર
જે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી છે એ જ હરિમંડપને નજર સમક્ષ રાખીને ભગવાન સ્વામિનારાયણ સ્વયં જે આજ્ઞાઓ આપે છે આપણને એનો ગૂઢ રસથાળ આપણને પીરસતા પૂજ્ય સ્વામીના આજના વિવેચનને આપણે સૌ તાલિકાઓના નાદથી વધાવી લઈએ. આજે આપણે આજની સભાના અંત તરફ જઈએ એ પહેલા, આરતી તરફ જઈએ એ પહેલા મારે આજની સભામાં ઉપસ્થિત સંતોના આશીર્વચન આપ સૌને અપાવવા છે. વિનંતી કરીશ આપણી આ સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ પ્રભુચરણદાસજી સ્વામી રામપુરા મંદિર તો અહીંયા ઉપસ્થિત છે, તો સ્વામીને વિનંતી કરીશ, સ્વામી અહીંયા પધારશે. સ્વામી મહારાજની પ્રસાદીનો હાર લાવ્યા છે તો વક્તાશ્રીને હાર પહેરાવી પૂજન કરશે અને બે મિનિટ પોતાનું મંગલ ઉદબોધન આપશે. અત્યારે પૂજ્ય પ્રભુ સ્વામી.
દિવ્ય મંદિરમાં બિરાજતા અનંત બ્રહ્માંડના આધાર આપણા મોક્ષના દાતા વાલાવાલા આપણા લાડીલા હરિકૃષ્ણ મહારાજ તથા સરસ મજાની શિક્ષાપત્રી ભાષ્યની કથા સરસ વિવેચન કરીને સમજાવી આપણા જીવનમાં બહુ ઉપયોગી એવા વક્તા મહોદય પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી તથા ચેરમેન શાસ્ત્રી સ્વામી, પૂજ્યપાદ મોહન સ્વામી વગેરે તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, વાલા ભક્તો, દરેક ભક્તોને જય સ્વામિનારાયણ. વડતાલ ધામ એટલે અક્ષરધામ તુલ્ય કહેવાય, જેની અંદર આજ આ સભા મંડપમાં બેસીને પાંચ દાડાથી હરિભક્તો સંતો આધારાન સ્વામી રચિત હરિજરાવ સાગરની કથા સાંભળી રહ્યા છે. પંદરમા પુરની સમાપ્તિનો સમારોહ છે અને સાથે સાથે શિક્ષાપત્રી ભાષ્યની પણ કથા બહુ સરસ પૂજ્ય સ્વામી સંભળાવે છે. તો આપણા મોટા ભાગ્ય છે કે આવી કથા જે કાંઈ આપણને વિવેક શીખવાડ્યો એ આપણા જીવનમાં ઉતરે એ બહુ મહત્વનું છે. માટે વાલા ભક્તો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે અક્ષરધામ તુલ્ય આ વડતાલ મંદિરનું પટાંગણ, આ સભા મંડપ ખીચોખીચ ભરાઈ ગયેલો છે અને આટલી કથા વાર્તા સાંભળી અને જો જીવનમાં ઉતારીએ તો આપણે ઘણા સુખિયા થઈએ. તો પૂજ્ય સ્વામીને ભગવાને એવી શૈલી આપી છે કથા કરવાની કે કથા સાંભળતા આપણે તૃપ્તિ જ ન થાય એવી સરસ મજાની કથા આપણને સંભળાવે છે અને ઘણા બધા આપણા મનના સંશયો દૂર થાય છે અને અભિમાન માન આ બધું આપણાથી દૂર થઈ અને ભાગી જાય જો હૃદયમાં કથા ઉતારીએ તો. તો વાલા ભક્તો, આજના દિવસે હરિકૃષ્ણ મહારાજના ચરણમાં એ પ્રાર્થના કરું કે હે મહારાજ, મારામાં આવા સદગુણો આવે અને સંતો ભક્તો ખૂબ રાજી રહે એટલું કહીને વિરમુસુ સજાન સ્વામી મહારાજ.
પૂજ્ય સ્વામીએ પોતાના હૃદયની ઉર્મીઓ અભિવ્યક્ત કરી. આવો સંપ્રદાયના વરિષ્ઠ સંત પરમ પૂજ્ય સદગુરુ હરિવલ્લભદાસજી સ્વામી એમના શ્રી ચરણોમાં પણ પ્રાર્થના કરીશ. પૂજ્ય સ્વામી અહીંયા પધારશે અને બે મિનિટ પોતાના હૃદયના ઉદ્ગારો અત્યારે પૂજ્ય હરિવલ્લભ સ્વામી.
વર્ણિવેશ રમણીય દર્શન મંદ શ્રુતિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમ ઐરમુદા ધર્મનંદન મહં વિચિંતે. અક્ષરધામ તુલ્ય દિવ્ય મંદિરમાં બિરાજતા અનંત કોટી બ્રહ્માંડના આધાર ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવાદી સર્વદેવો આપણને શિક્ષાપુત્રી ભાષ્યની કથા સંભળાવી અને બહુ આનંદ આપતા એવા પૂજ્યપાદ સ્વામી, પૂજ્યપાદ ચેરમેન સ્વામી ઘનશ્યામ પ્રકાશ સ્વામી વગેરે પ્રભુના પ્યારા પરમહંસો અને શ્રીજીના લાડીલા ભક્તજનોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, શિક્ષાપુત્રીનો એક શ્લોક હું થોડોક મોડો આવ્યો પણ આનંદ બહુ આવ્યો. આપણને એમ થાય આ એક જ શ્લોક આખી શિક્ષા પતિ તો પછી એક જ શ્લોક પાડીએ ને તોય ઘણા ડખા બંધ થઈ જાય એમ છે, પરમ શાંતિથી જાય એમ છે. બહુધા જીવ કંઈક ને કંઈક કંઈક ને કંઈક અહમથી આવું કંઈક કરે રાખતા હોય છે. સ્વામીએ બહુ પુરાણની જૂની વાત કરી, ત્યાર પછી આપણે વિરસદવાળા જ્ઞાન સ્વામી ત્યાં સુધીનો ઠેઠ પુલથી લઈને અહીંયા જ્ઞાન સ્વામી થયા ત્યાં સુધીને ઇતિહાસોના જે જે કાંઈ બનાવો થયા બધું કીધા. એટલે ભગવાન સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરું કે મારાથી આવો એ કંઈ ભૂલ ન થાય અને આ સદગુરુ મારી ઉપર રાજી થાય ને મારી ભૂલ થતી હોય તો આવો ભૂલ ન થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને વીરમુશું સહજાનંદ સ્વામી મહારાજની જય.
આવો સભાના અંત તરફ જઈએ, પહેલા આપણી વચ્ચે ઉપસ્થિત સંપ્રદાયના મૂર્ધન્ય સંત પૂજ્ય મોહન પ્રસાદ દાસજી સ્વામી પીપલાણા ધામથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશ. સ્વામી અહીંયા પધારશે અને રૂડા આશીર્વાદ પાઠવશે. પૂજ્ય પરમ પૂજ્ય સદગુરુ મોહન પ્રસાદ દાસજી સ્વામી પીપલાણા.
વર્ણિ વૈશરમણીય દર્શન મંદાહાશ્ચરુચિરાનનમ ભુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. પરમ પૂજ્ય સદગુરુવર્ય વક્તા જેનામાં ગુણ છે, ગુણથી જ શોભનારા જ્ઞાનજીવન સ્વામી તેમજ પરમ પૂજ્ય સદગુરુ સદગુરુવર્ય શાસ્ત્રી ચેરમેન શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી તથા પરમ પૂજ્ય શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા વડીલ સંતો અને હરિભક્તો, જય સ્વામિનારાયણ. આજે અમે તો બપોર પછી આવ્યા પણ આજે કથા સાંભળી એટલે પૂજ્ય વક્તાશ્રીના મુખે એટલી સરસ મજાની કથા સાંભળીને તો એમ થઈ ગયું કે અમે આજે 55-56 વર્ષ થયા સાધુ થયા, આજે કંઈક શિક્ષાપત્રીમાંથી વિશેષ જાણવા મળ્યું. કારણ કે આવી ઝીણવટ ભરી કથાઓ બહુ ઓછી થતી હોય છે, પણ આજે પૂજ્ય જ્ઞાન સ્વામીના મુખેથી આજે કથા સાંભળી અમે અમારા જીવનમાં અમે ધન્યતા અનુભવીએ છીએ. અને આજે સરસ મજાનો આ સભાખંડ, એ સભાખંડને જોઈને શાંતિ થઈ જાય, સંકલ્પ વિરામ પામી જાય છે એવો અલૌકિક આ સભામંડપ છે. આ સભામંડપના થાંભલાને કોઈ યાદ કરશે ને તેને અક્ષરધામની પ્રાપ્તિ, એવો આ સભામંડપ છે. હે, મોટા મોટા આચાર્યો, મોટા મોટા સદગુરુઓ અને મોટા મોટા હરિભક્તોથી અંકિત પ્રસાદી રૂપે આ સભાખંડ છે, આપને દર્શન આપે છે. તો વાલા ભક્તો, વિશેષ કંઈ નહીં કહેતા, આજનો પ્રસંગ ન ભૂતો અને ન ભવિષ્યથી એવો છે. તો વાલા ભક્તો, આજનો પ્રસંગ સૌ કોઈ યાદ રાખીએ અને જીવનને ધન્ય બનાવીએ એવી શ્રીજી હરિકૃષ્ણ મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના. અસ્તુ, જય સ્વામિનારાયણ.
આવો અત્યારે શિક્ષાપત્રી ભાષ્ય કથા સમાપ્તિની આરતી તરફ જઈએ. સ્વયંસેવકો સંતો આરતીની તૈયારી કરે છે. હું વિનંતી કરીશ આ 15 પૂર સમાપ્તિ સમારોહના યજમાનો એ અહીંયા પધારશે અને પૂર્ણાહુતિની આરતી ઉતારશે. અમારા ગુરુજી પૂજ્ય દેવપ્રકાશ સ્વામી અને પૂજ્ય દયાળુ સ્વામી એમને વિનંતી કરીશ, તેઓ પધારશે અને કથાપારાયણ સમાપ્તિની આરતી ઉતારીશું.
ઓમ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળ, સહજાનંદ દયાળ, પડવા
સ્વામી મહારાજની જય.